દાદાવાણી ડિસેમ્બર 2019 કશાયોના ઉપરાણા સામે પુરુષાર્થ સંપાદકીય અક્રમ વિજ્ઞાનનું તારણ ટૂંકમાં શું છે? હું શુદ્ધાત્મા જ છું, કેવળ જ્ઞાતા દ્રષ્ટા જ છું, અને જે પોતાના જીવનમાં બની રહ્યું છે એ પાછલો ભરેલો માલ નીકળી રહ્યો છે, એને જોયા કરવાનું છે. હવે ત્યાં ક્યાં ભૂલ થાય છે? એક, ભરેલો માલ છે તેની ખબર ના પડી તો પૂરી ખોટ. બે, ખબર પડી કે આ ભરેલો માલ છે એને જુદું જોયું નહીં તો પાર્શિયલ એટલે કે આંશિક ખોટ. આમાં એ ભૂલને ચાલવા દે, એનું રક્ષણ કરે, ઉપરાણા લે અને એના વિરોધમાં પડતો નથી એટલે એ જોવા જાણવામાં ક્યારે એ ચૂકી જવાશે એ ખબર નહીં પડે. ત્રણ, હું શુદ્ધાત્મા છું એ સિવાયનું જે કંઈ પણ નીકળે છે એ ભરેલો માલ નીકળે છે. એને જુદું જોવાને જાણવાનો એટલું જ નહીં પણ સાથે સાથે આપણો પ્રજ્ઞા તરફથી સ્ટ્રોંગ વિરોધ હર સમયે હોવો જ જોઈએ કે આ ખોટું છે, આ ના હોવું જોઈએ. તો આપણે જીત્યા ને ભરેલો માલ ઘર ખાલી કરીને જાય. પહેલાં તો ક્રોધ થાય ત્યારે ખબર જ નથી પડતી, તેથી ક્રોધ કર્યા પછી પસ્તાવો નથી થતો. એ અજાગૃતિ બેભાનપણું કહેવાય. જાગૃતિ હોય તો ક્રોધની ખબર પડે, પછી પસ્તાવો શરૂ થાય, પ્રતિક્રમણ થાય. હવે પ્રતિક્રમણ થતા હોય છતાં જો કોઈ ભૂલ કાઢે તો છંછેડાય છે ને ઉપરાણું લઈને પ્રકૃતિનો પક્ષ લેવાય છે. પણ જેમ જેમ જુદાપણાની જાગૃતિ વધશે તેમ તેમ દોષ ઊભો થાય ત્યાં જ વાળી લેવાશે. પછી આગળ જતા ક્રોધ ઊભો થતા પહેલા શમાવી લેશે અને એથી આગળ જાગૃતિ વધતા ક્રોધ ઊભો થવા જ નહીં દે. જ્ઞાની પાસેથી સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ થવાથી પોતે નિષ્પક્ષપાતી થાય છે. નિષ્પક્ષપાતી થાય નહીં ત્યાં સુધી આ તન્મયાકારપણાની ભૂલો દેખાતી નથી. સંજોગોના દબાણમાં પ્રકૃતિ ગોથા ખાય છે ત્યાં દાદાશ્રી કહે છે કે પ્રકૃતિ માટે વિતરાગ રહો, રાગ કે દ્વેષ કરશો નહીં, ઉપરાણું પણ એનું લેશો નહીં. પ્રાકૃતિક ભૂલોમાં તન્મયાકાર ના થવું એ જ ખરો પુરુષાર્થ છે. પ્રસ્તુત અંકમાં કશાયોમાં લેવાતા ઉપરાણા સામે પુરુષાર્થ આદરવા માટે ચાવીઓ મળે છે, જેમ કે જુદા જુદા સંજોગોમાં કેવી રીતે જુદું જોવું, તન્મયાકાર ના થવું, તપ કરવું વગેરે. ઉપરાણા લેવાથી પ્રકૃતિનું રક્ષણ થશે અને પાંચ આજ્ઞા પાળવાથી આત્માનું રક્ષણ થશે. માટે હવે મહાત્માઓએ પોતાના સ્વરૂપનું લક્ષ્ય રાખી પ્રકૃતિના વિરોધમાં બેસવા જેવું છે. કરોડો અવતારે જે વસ્તુ પ્રાપ્ત ના થાય એ સહેજે પ્રાપ્ત થઈ છે, માટે હવે એ કૃપાથી પ્રાપ્ત થયેલ આત્મપદનું રક્ષણ કરવાનું છે. જય સચ્ચિદાનંદ.
દાદાવાણી ડિસેમ્બર 2019 કશાયોના ઉપરાણા સામે પુરુષાર્થ.
પોતાની પ્રતિષ્ઠાથી ઉભા કશાયો.
દાદા, આ કશાયોનું ઉપરાણું કેવી રીતે લેવાય છે એ કઈ સમજણે બંધ થાય?
છોકરાને ખૂબ ક્રોધે થઈને મારે, પછી બાઈ કહે આવું શું કરવા છોકરાને બિચારાને માર્યો, ત્યારે કહે તું ના સમજે મારવા જેવો જ છે, એટલે ક્રોધ સમજી જાય કે ઓહો હો મારો ખોરાક આપ્યો, ભૂલ તો નથી જાણતો પણ હજુ મારવા જેવો છે એવો અભિપ્રાય આપે છે, માટે આ મને ખોરાક આપે છે. આને ખોરાક આપ્યો કહેવાય. આપણે ક્રોધને એન્કરેજ કરીએ, પ્રોત્સાહિત કરીએ, ક્રોધને સારો ગણીએ એને ખોરાક આપ્યો કહેવાય. ક્રોધ ખરાબ છે એવું જાણીએ તો એને ખોરાક ન આપ્યો કહેવાય. ક્રોધનું ઉપરાણું ખેંચ્યું, એનો પક્ષ લીધો તો એને ખોરાક મળી ગયો. તે ખોરાકથી તો જીવી રહ્યા છે, લોક તો એનો પક્ષ લે ને. આ ક્રોધ માન માયા લોભની નબળાઈઓ છે તો મુસીબતોનો સામનો શી રીતે થાય? ક્રોધ માન માયા લોભમાં જ જગતના બધા જ વિષયો સમાઈ જાય છે. ક્રોધ અને માયા એ તો રક્ષક છે, મૂળ લોભમાંથી જ ઉત્પન્ન થયું છે. માનીને માનનો લોભ હોય છે, કપટ પાછું એનું રક્ષણ કરે. ક્રોધ માન માયા લોભ આ ચારે શેનાથી ઊભા થાય છે? પોતાની જ પ્રતિષ્ઠાથી.
માન લોભના રક્ષક ક્રોધ કપટ.
ક્રોધ માન માયા લોભ છે, આમાં ક્રોધ અને માયા એ તો માન અને લોભના રક્ષકો છે. લોભનો ખરેખર રક્ષક માયા છે અને માનનો ખરેખર રક્ષક ક્રોધ. છતાંય માનને માટે પછી માયા થોડી ઘણી વપરાય, કપટ કરીને પણ માન મેળવી લે. અત્યારે તમે કોઈની જોડે જરા ગુસ્સામાં એને એક બે ધોલ મારી દીધી, પછી તમને મહી છે તે મનમાં ખરાબ લાગે કે ખોટું થયું, છતાં પેલા ભાઈ આવીને પૂછે, અરે ચંદુભાઈ આવી ધોલ મરાતી હશે, રસ્તા ઉપર આવું, ત્યારે તમે શું કહો? એમને મારવા જેવા જ છે, તમને ક્યાં ખબર? હવે અંદરખાને જાણો છો કે ખોટું થયું છે, છતાં પેલા ભાઈ આગળ શાહરું આવું બોલો છો?
પોતાનું માન જાળવવા.
હા, એ ગુનામાં પેઠો પાછો. આપણે બધું એક્સેપ્ટ, બધું સ્વીકાર્ય, એફિડેવિટ કર્યું કે આ ખોટું થઈ રહ્યું છે. હવે એને કહે ને કે ભાઈ મારાથી ખોટું થયું, ખરાબ થયું છે, પણ હવે ત્યાં આગળ બચાવ કરે છે તો શું થાય? આ પુરુષાર્થ બધો, આવાને આવા પુરુષાર્થથી જગત લટક્યું છે. કરતા હશે કે નહીં કરતા હોય પુરુષાર્થ આવો?
એવો જ કરીએ છીએ, ઊંધો જ.
એ ઊંધો પુરુષાર્થ.
લોભની ગાંઠનું કરે રક્ષણ.
એક માણસ તો એટલો બધો લોભ્યો કે એણે આપણે ત્યાં આવવાનું જ છોડી દીધું, અને બીજાઓએ જ્યારે મંદિર માટે પૈસા આપવા માંડ્યા ત્યારે એ કહે, દાદા તો પૈસા લેતા નથી ને, તમે શું કરવા એમને ઊંધે રસ્તે ચડાવો છો? હું સમજી ગયો કે આ માણસ બહુ લોભી છે. ચાર આનાય ના છૂટે અને ત્યાં એને ઘેર તમારે ચા પીવાની ઈચ્છા ના કરવી, પાય તો સારું કહીએ, એ માણસનો દોષ નથી, એના પર દ્વેષ કરવા જેવો નથી. એ ગાંઠ એને બિચારાને પચવે છે, એ માણસનો દોષ નથી. લોભીઓ એટલે ચોગરદમ એનું રક્ષણ કર્યા જ કરે, આખો દાડો વિચારોથી રક્ષણ કર્યા જ કરે, એનું નામ લોભીઓ. શેનું રક્ષણ કર્યા કરતો હોય? એના આત્માનું નહીં, લોભનું જ રક્ષણ કર્યા કરતો હોય. જન્મ્યો ત્યાંથી તે મરતા સુધી, છેલ્લા સ્ટેશન સુધી, મરતી વખતે લોભની વાત કરે.
લોભની ગાંઠ તોડવાનો ઉપાય.
અહંકારી પ્રકૃતિ હોય તે ગમે ત્યારે તમે જુઓ ત્યારે અહંકારમાં જ હોય, અને લોભી પ્રકૃતિ હોય ને તે જન્મ્યો ત્યારથી તે છેલ્લા સ્ટેશને જાય તોય લોભ હોય એનો. છેલ્લા સ્ટેશને જવા માટે લાકડાઓ કરી રાખ્યા હોય ને, તે કહે કે ભાઈ આ પેલા લાકડા ને આટલા જ મારે માટે વાપરજો, હં, બીજા છે તે આપણા ઘરના માટે છે. પાછો એવું બધું ચોખ્ખું કહીને મરે, કારણ કે એને લોભ છે ને, એટલે એ એનો પ્રકૃતિ સ્વભાવ.
એ પ્રકૃતિ ઓછી થાય?
ઓછી થાય તે તમે નથી કરનાર, એના પુરુષાર્થથી નથી થતી, એ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે ઓછી થાય છે. અગર વધી પણ જાય, એ એવિડન્સના આધારે વધી પણ જાય કે ઓછી થઈ જાય, એ પ્રકૃતિ આપણી સત્તામાં નથી. એટલે તમારે તો એ જોવાનું કે ઓહો હો, આટલી બધી લોભી પ્રકૃતિ છે તો આખી જિંદગી આ પ્રકૃતિ છોડવાની નથી. એટલે આપણે ભાવના શું કરવાની કે જેમ બને તેમ જગતના કલ્યાણ માટે મારી જે કંઈ મિલકત હોય તે વપરાઓ, એવી ભાવના કરીએ તો એ ભાવનાનું ફળ તે આવતો બહુ તમારું મન મોટું હોય. આ તો બગડી, આ અવતાર તો ગયો, પણ હવે નવો તો સુધારો બળ્યો. એટલે આ પ્રકૃતિ જોઈને તમારે નવી સુધારવાની. આ તમને ચેતવે છે કે નવું સુધારો. આ ના ગમતું હોય તો, અને ગમતું હોય તો રહેવા દો. એટલે ભાવના જ કરવાની છે, બીજું કંઈ કરવાનું નથી.
જુદા પડી જોનારને જડે લોભ.
લોભનો પ્રતિપક્ષ શબ્દ છે સંતોષ. પૂર્વભવમાં જ્ઞાન કંઈક થોડું ઘણું સમજ્યો હોય, આત્મજ્ઞાન નહીં પણ જગતનું જ્ઞાન સમજ્યો હોય, તેને સંતોષ ઉત્પન્ન થયેલો હોય, અને જ્યાં સુધી આ ના સમજ્યો હોય ત્યાં સુધી એને લોભ રહ્યા કરે. અનંત અવતાર સુધી પોતે ભોગવેલું હોય તે એનો સંતોષ રહે કે હવે કશી ચીજ જોઈએ નહીં, અને ના ભોગવેલું હોય તેને કઈ કઈ જાતના લોભ પેસી જાય. પછી આ ભોગવું, તે ભોગવું ને ફલાણું ભોગવું રહ્યા કરે. આપણું વિજ્ઞાન તો બધું ખબર પાડી દે કે આ લોભ આવ્યો, આ ફલાણું આવ્યું છે. કારણ કે જુદા પડીને જોનાર છે ને, તે ચંદુભાઈનો લોભ છૂટે નહીં, પણ આપણને સમજણ પડે કે આ ચંદુભાઈનો લોભ છૂટતો નથી, એટલે આપણે સળી કરી આપીએ ને. પછી આડું અવળું સમજાવીને 5-25 હજાર રૂપિયા અપાવી દેવડાવીએ કોઈ સારી જગ્યાએ.
માયા કપટ કરે રક્ષણ.
હવે કપટ શું ખાતું હશે, શું ખોરાક ખાતું હશે? રોજ કાળા બજાર કરતો હોય પણ કપટની વાત નીકળે ત્યારે મુઓ બોલી ઉઠે કે આવા કાળા બજાર અમે ના કરીએ. આમ તે ઉપરથી શાહુકારી બતાવે, તે જ કપટનો ખોરાક.
કપટ એટલે શું?
વસ્તુને ઢાંકવા ફરે. આ બધું કપટ જ કહેવાય ને. મહી ઊંધું આ કપટે જ કરાવડાવ્યું છે ને બધે. અહંકારને કપટ બેઉ ભેગા થાય ત્યારે થાય ને આવું. ઊંધે રસ્તે કોણ લઈ જાય? ક્રોધ, માન, માયા, લોભ એ બધા ચારેય ભેગા થાય ત્યારે ઊંધે રસ્તે લઈ જાય. મૂળ બધું અહંકારનું, અને મહી લોભ શેનો? મહી એને સ્વાદ હોય. જાગૃતિ જ્ઞાનમાં પરિણામ પામે તે પહેલાં તો કપટનો એક અંશ ના રહેવો જોઈએ. કોઈ પણ પ્રકારના કપટનો અંશ ના રહેવો જોઈએ. વિષયનો અંશ ના રહેવો જોઈએ, એટલે વિષયનો વિચાર પણ ના આવવો જોઈએ.
દાદા, માયા એટલે કપટ એમ આપે કહ્યું, એટલે કપટની અંદર જ વિષયો છે?
ના, કપટની અંદર વિષયો એવું નથી. વિષયને ભોગવવા માટે હથિયાર વાપરે છે આ કપટનું. તે વિષયને વધુ ભોગવવાની લાલચ એ લોભ, અને એ લોભ કરતાં જો કદી વચ્ચે કોઈ આડો આવે ત્યાં કપટ કરી નાખે. લોભનો રક્ષક છે કપટ, અને માનનો રક્ષક ક્રોધ. એટલે ક્રોધ માનનો ગુરખો છે, અને પેલું કપટ એ લોભનો ગુરખો છે. મૂળ તો બે જ જણ, પણ બે એમના ગુરખા. માનમાં કપટ નથી. માનમાં કપટ હોત તો જાગૃતિ જ ઉત્પન્ન ના થાય. કપટ એટલે પડદો. જેમાં પડદો એ ન દેખાય તેમાં એ અંધ હોય. લોકો ક્રોધને મારે છે ને, કોઈ છે તે લોભને મારી મારીને ઓછો કરે, ત્યારે પેલી માયા શું કહે છે? માયા કહે છે કે મારા 6 પુત્રો છે, ક્રોધ, માન, માયા, લોભ, રાગ ને દ્વેષ. એ મારા 6 છોકરા અને હું 7મી. અમને કોઈ નિર્વંશ કરી શક્યા નથી. હા, એક ફક્ત જ્ઞાની પુરુષ એકલા જ અમને નિર્વંશ કરી શકે, બાકી કોઈ અમને નિર્વંશ કરી શકે નહીં. તું ગમે એટલા મારા ક્રોધને મારીશ, તું લોભને મારીશ, પણ જ્યાં સુધી મારો માન નામનો છોકરો જીવતો છે ત્યાં સુધી બધા જીવંત થઈ જશે.
કશાયો આમ જમી જાય છે।
આ ક્રોધ માન માયા લોભની શક્તિઓ મહી બેસી રહેલી હોય તે ક્યારે દાદાને છોડે અને વળગી પડું કહે છે। એ ગમે તે રસ્તે આડું અવડું દેખાડીને પણ આ છોડાવવા તૈયાર થાય, કારણ કે એ જ્યાં સુધી ઊભા રહેલા છે હજુ સાબૂત છે ત્યાં સુધી નિર્વંશ થાય નહીં, ત્યાં સુધી બોલવા જેવું નથી। એ વાણી તો વા પાણી થઈ જશે માટે એ બોલવા જેવું નથી। જે દોષ ઉદયમાં આવે ને તેમાં મીઠાશ મળે એ ખોરાક મળ્યો કહેવાય। ક્રોધ માન માયા લોભને ખોરાક મળે પછી તો પેલી બાજુ જોશ બંધ શક્તિ વાપરે। આ તો ખોરાક નહીં આપેલો તે થોડા દાડા ભૂખ્યા રહ્યા હતા ને તેને લીધે નિર્બળ થઈ ગયેલા, પણ આપણા લોકો મહી થોડુંક થોડુંક આપે છે। બહુ દયાળુ છે ને લાગણીવાળા બહુ ને, કહેશે લ્યો દાળ ભાત ને આ થોડું લ્યો, અરે દાદાની પ્રસાદી તો લો, એટલે થોડો થોડો ખોરાક આપે છે। જો બિલકુલ ભૂખ્યા રાખવામાં આવે તો 3 વર્ષથી આગળ ટકે નહીં। એ ગયા એટલે સર્વસ્વ બધું સામ્રાજ્ય આપણા હાથમાં આવ્યું। એવી ખબર પડે છે કે પેલા કશાયો જમી જાય છે, એવું ખબર પડે કે આ કોણ જમી ગયું, કશાયો આવું બધું જમી જાય। મહિનામાં 2 વખત જ ખાવાનું મળ્યું તો પાછા હતા તેવાને તેવા મજબૂત થઈ જાય। અમારી પાસે તો કોઈ દાડોય જમી નથી ગયા ત્યાર પછી જતા રહેલાને, ફરી અમે નક્કી કર્યું હોય કે એમને જમાડવા નથી એટલે જમે નહીં, માટે જાગૃતિ જોઈએ। હજુ પેલા કશાય બધા બેસી રહ્યા છે, જતા રહ્યા નથી, ત્યારે મેં માર્યા નથી, હું કંઈ હિંસક છું જ નહીં એટલે એ જતા રહ્યા નથી, તેમ આપણે ભૂખે મારવા છે એવું નથી। એ જ્ઞાની પુરુષના તાપથી છેટા જતા રહે તેમાં આપણે શું કરીએ, આપણે જાણી જોઈને ના બોલાવીએ। પછી તમારી પાસે કોઈ દાડો જમવા આવે છે?
આવે દાદા।
આજે કાચું ખવડાવો તો કાલે પાકું ખાઈ જાય, માટે એમની પાસે ખવડાવવાનો વ્યવહાર જ ના રાખવો, જમાડવાનો વ્યવહાર જ નહીં। બાકી લોક બધાએ ક્રોધને જમાડે, માનને જમાડે।
દાદા, આ બધો ખોરાક કસાયો જ ખાઈ જાય તો શું કરવું?
એ તો જમી જાય, છતાં દાદાજી માથે છે, કૃપાથી બધું ચોખ્ખું થાય એવું છે। જાતે આ સત્સંગમાંથી આઘા પાછા થાવ તો તરત ચોંટી પડશે બધું। આપણે તો દાદાજીનો આશરો છોડવો નહીં, પગ છોડવા નહીં। આ તો ક્રોધ માન માયા લોભ બધાય દબાયેલા છે, એ હજુ બરોબર લાગમાં આવે ને તો ભભૂકી ઉઠે। માટે પૂરું કરવું હોય તો આ રસ્તો કે બધા ક્ષય થવા જોઈએ। આ બધી વંશાવળી ઓછી થઈ જશે ત્યારે કામ થશે। આ વંશાવળી ઓછી કરવી એ તો વિકટ કામ છે, અનંત અવતારનો માલ બધો। આ બધા ગુણો ઉપશમ થઈ ગયેલા છે, હવે એમાંથી કેટલાક ફૂટી નીકળે અને કેટલાક આવતે ભવ ફૂટશે એનો વાંધો નથી। આવતો ભવ તો આપણે જાણે કે પદ્ધતિસરનો ભવ છે, પણ અહીં ફૂટી નીકળે તો વેશ થઈ પડે, અહીં તો પછી અહીંથી ખસવા જ ના દે।
પોષણ ના મળતા ઓગળશે ગાંઠો।
આ ગાંઠો એ તો આવરણ છે, એ ગાંઠો છે ત્યાં સુધી આત્માનો સ્વાદ ના આવવા દે। આ જ્ઞાન પછી હવે ગાંઠો ધીમે ધીમે ઓગળતી જવાની, કંઈ વધવાની નથી હવે। છતાં કઈ ગાંઠો હેરાન કરે છે, કઈ પજવે છે, એટલી જ જોવાની હોય, બધી ગાંઠો જોવાની ના હોય। એ તો જેમ આ માર્કેટમાં શાકભાજી બધી પડી હોય, પણ એમાં કયા શાક ઉપર આપણી દ્રષ્ટિ જા જા કરે છે તેની જ ભાંજગઢ, એ ગાંઠ મહી મોટી છે। તારે કઈ કઈ ગાંઠ મોટી છે?
વિષયની એક મોટી છે, પછી લોભની આવે, પછી માન અપમાનની આવે છે, પછી કપટમાં તો પોતાનો બચાવ સંરક્ષણ કરવા માટે કપટ ઊભું થાય.
બીજા કશા માટે કપટ નહીં ને?
અપમાનનો ભય હોય કે પોતાની ભૂલ હોય તો.
હા, પણ એ સિવાય બીજી કોઈ વસ્તુ માટે કપટ નહીં ને? આ બધી ગાંઠો કપટવાળી જ હોય. તે કપટ કરે તો જ એનું ફળ મળે. મોટી ગાંઠ હોય તો બહુ વિચાર આવે અને ચોરી કરી પણ આવે, અને પાછો કહે છે કે મેં કેવી ચાલાકીથી ચોરી કરી, એવું કહે. એટલે ચોરીની ગાંઠને ખોરાક મળી જાય, પોષણ મળે એટલે નવા બીજ પડ્યા કરે, ને ચોરીની ગાંઠ મોટી ને મોટી થતી રહે. જ્યારે બીજો ચોર હોય તે ચોરી કરે ખરો, પણ સાથે સાથે એને મય ડંખ્યા કરે કે આ ચોરી થાય છે તે બહુ ખોટું થાય છે, પણ શું કરું, પેટ ભરવા કરવું પડે છે. તે હૃદયપૂર્વક પશ્ચાતાપ કરતો રહે એટલે ચોરીની ગાંઠને પોષણ ના મળે, અને આવતા ભવ માટે ચોરી ના કરવી એવા બીજ નાખે છે તે બીજા ભવે ચોરી ના કરે. જેમ જેમ સત્સંગ થશે તેમ તેમ ખાલી થતું જશે. હવે ખાલી થવા માંડ્યું. પહેલાં એ ગાંઠોને પોષણ મળતું હતું અને વધારે ને વધારે મોટી થતી હતી. એક બાજુ ફૂટતી હતી એ ખરી અને વધતી હતી એ ખરી. પૂરણેય થતું હતું ને ગલનેય થતું હતું. હવે ગલન એકલું થઈ રહ્યું છે. એટલે આપણે નક્કી કર્યું કે ભાઈ, હવે વાડમાં એકુંય ગાંઠ રહેવા દેવી નથી. એટલે જ્ઞાની પુરુષ કહે કે ભાઈ, ખોદી કરીને કાઢી નાખો. જ્યાં વેલો દેખાય ત્યાં ગાંઠ છે, અને ગિલોડીનો વેલો દેખાય ત્યાં ગિલોડી છે, અને કંકોડીનો દેખાય ત્યાં કંકોડી છે. એને ખોદીને કાઢી નાખો, અને પછી તમે મને કહેવા આવો કે સાહેબ, મેં બધી ગાંઠો કાઢી નાખી, હવે મારે વેલા નહીં થાય ને. ત્યારે અમે કહીએ, ના, હજુ આવતી સાલ જુઓ. કંઈક ગાંઠ અંદર રહી ગઈ હોય તો 3 વર્ષ સુધી જોવી પડે. બસ, પછી પૂરી થઈ ગઈ, પછી નિર્ગ્રંથ થઈ ગયા.
અજાગૃતિથી અપાય છે ખોરાક.
આ ક્રોધ માન માયા લોભને 3 વર્ષ સુધી જો ખોરાક ના મળે તો એની મેળે જ પછી ભાગી જાય, આપણે કહેવું જ ના પડે. કારણ કે દરેક વસ્તુ પોતપોતાના ખોરાકથી જીવતી રહી છે, અને આ જગતના લોકો શું કરે છે, દરરોજ આ ક્રોધ માન માયા લોભને ખોરાક આપ્યા કરે છે, રોજ જમાડે છે, અને પછી એ તગડા થઈને ફર્યા કરે છે. ક્રોધ માન માયા લોભ બધું જ અજાગૃતિ છે. કોઈ મને પૂછે કે એ અજાગૃતિ કઈ રીતે એ સમજાવો, ત્યારે અમે તેને કહીએ કે તમારે ક્રોધ માન માયા લોભ કાઢવા છે કે નહીં. ત્યારે એ કહે છે કે હા, કાઢવા છે. કાઢવા છે કહે ત્યાં સુધી એ જાગૃત છે, પણ ક્રોધ માન માયા લોભને ખોરાક આપી દે છે તે અજાગૃતિ છે. જેને કાઢવા છે તેને ખોરાક આપે એટલે એ ટકે છે. જો 3 વર્ષ તેમને ખોરાક ના આપે તો તે ઊભા ના રહે. પોતાનો દોષ દેખાય ત્યારે જાણવું કે જાગૃત થયો છે, નહીં તો ઊંઘમાં જ ચાલે છે બધા. દોષ ખલાસ થયા કે ના થયા તેની બહુ ચિંતા કરવા જેવી નથી, પણ જાગૃતિની મુખ્ય જરૂર છે. જાગૃતિ થયા પછી નવા દોષ ઊભા થાય નહીં, ને જૂના દોષ હોય તો તે નીકળ્યા કરે. આપણે એ દોષોને જુઓ કે કેવી કેવી રીતે દોષો થાય છે. ક્રોધ આવવો, લોભ આવવો તે અજાગૃતિ છે. જેટલી જેટલી અજાગૃતિ ઓછી થઈ અને જાગૃત થાય તેમ તેમ ક્રોધ માન માયા લોભ ઓછા થતા જાય. અજાગૃત એટલે ક્રોધ કર્યા પછી પણ ના પસ્તાય તે અજાગૃત વધારે છે. ક્રોધ કરીને જે પસ્તાય છે તેને થોડીક જાગૃતિ છે, ક્રોધ કર્યા પછી ખબર પડી જાય અને પછી ધોઈ નાખે એ કંઈક જાગૃતિ કહેવાય, પણ ક્રોધ કર્યા પછી ખબર જ પડતી નથી એ અજાગૃત દશા. જે જાગૃતિ ક્રોધ નામની નબળાઈ ઊભી કરે એને જાગૃતિ કહેવાય જ કેમ? ક્યાંય ક્રોધ થાય નહીં એવું હોવું જોઈએ. જે જાગૃતિ ક્રોધ શમાવે તે જાગૃતિ સારી. ખરી જાગૃતિ તો ક્રોધ થવાનો હોય તેને વાળી લે તે. લોકોને જાગૃતિ હોતી જ નથી.
પૂતગલના પક્ષ લઈએ છીએ તે અજાગૃતિ.
દાદા, અજાગૃતિને લીધે ફાઇલનો નિકાલ નથી થતો ને ફાઇલ સાથે ક્રોધ થઈ જાય છે.
એ ક્રોધ તો થાય, મય ભરેલો માલ છે. આપણે જાણવું કે ચંદુભાઈને ક્રોધ થાય છે એ તો મય ભરેલો છે ને. આપણે ચંદુભાઈને કહેવું કે ભાઈ આ શા હારું કરો છો, પણ આ ભરેલો માલ નીકળી જાય તો સારું. ભરેલો માલ ખાલી થઈ જાય તો ઉકેલ આવી જાય. ક્રોધ માન માયા લોભ પૂતગલના ગુણો છે, આત્મામાં એવા ગુણો છે નહીં, એટલે આપણા ગુણો નથી. તેને આપણે માથે શું કામ લઈએ? જે વધઘટ થાય ને એ બધા જ પૂતગલના ગુણો, અને જે વધે નહીં ઘટે નહીં, જાડો નહીં પાતળો નહીં, ટૂંકો નહીં લાંબો નહીં, વજનદાર નહીં અલકો નહીં, એ આત્માના ગુણો, બીજું બધું પૂતગલ.
દાદાએ ભેદ જ્ઞાન આપ્યું, ભિન્ન બનાવ્યા. હું જુદો, દરસલ જુદો, પણ પેલો ચંદુભાઈ તો રહે ને, એ તો રહેવાનો ને, જેટલા હોય એટલા વર્ષ રહેવાનો ને. ચંદુભાઈનું પૂતગલ તો રહેવાનું ને.
રહેવાનું ને, એ પૂતગલ રહેવાનું. પૂતગલ આપણે અર્પણ કર્યું છે. હવે આ પૂતગલ છે તે વ્યવસ્થિતને આધીન છે, તે તેના વ્યવસ્થિતને આધીન ફર્યા કરશે. તમારે જોયા કરવાનું એ પૂતગલ શું કરે છે એ જોયા કરવાનું. આટલો પુરુષાર્થ આપણો.
જોયા કરવાનું ને કોક દિવસ પૂતગલને ચેતવવાનું ખરું કે નહીં?
હા, ચેતવવાનું, પણ ગફલતમાં આવે તો ચેતવવાનું.
અરે, હાલતા ને ચાલતા ગફલત કરતો હોય છે.
ના, આ બધું તો ઉદયકર્મ કરાવે છે. આપણે આ ઉઘાડી આંખે ચાલો અને સાવધાનીપૂર્વક ચાલો, બસ એટલું જ. એનો દુરુપયોગ ના થવો જોઈએ, નહીતર પેલી એની જોવાની જાગૃતિ મંદ થઈ જાય. જુએ તો એને કશું કરવાનું નથી. જે આજ્ઞામાં રહે તે જોતો જ હોય ચંદુભાઈને, તો એને કશી વાત જ કરવાની જરૂર નથી. પણ એ જોતો ના હોય ત્યાં ચેતવવો પડે.
જાગૃતિની જે વાત કરી ને, જાગૃતિમાં રહેવાની ને ચેતતા રહેવાની, એનું આપણે વિવરણ કરીએ છીએ.
હા, બરોબર છે. જેને આ જ્ઞાતા દ્રષ્ટા રહી શકાતું હોય તેને છે તે આ વાતની જરૂર નથી, અને જેને જાગૃતિ ના રહેતી હોય તો આપણે કહીએ કે હવે ઉઘાડી આંખે ચાલજો, ગાફેલ ના થઈ જાઓ. નહીં તો વ્યવસ્થિત તો તમને ચલાવવાનું છે, પણ ગાફેલપૂર્વક ના હોવું જોઈએ. અને જ્ઞાતા દ્રષ્ટા રહે તેને ગાફેલે નહીં, કશું રહ્યું નહીં. પછી એ આપણા હિસાબમાં જાય છે. ચંદુભાઈ શું કરે છે એના જ્ઞાતા દ્રષ્ટા તમે.
એટલે દાદા, કોઈ પણ પ્રસંગમાં ચંદુભાઈને જોવાના બદલે હું ચંદુભાઈ જ થઈ જાઉં, એટલે ગાફેલ થઈ ગયું કહેવાય?
હા, એ ગાફેલ થઈ ગયું કહેવાય. કોઈ પણ પ્રસંગમાં આમ ચંદુભાઈને જોવાને બદલે તમે ચંદુભાઈ થઈ ગયા, એ ગાફેલ. ત્યારે આપણે શું કહીએ છીએ કે ત્યાં ઉઘાડી આંખે ચાલો.
હા, પણ એવું કોઈ વખત થયા પછી આંખ ઉઘડી જાય છે. દાદા ચેતવી દે છે કે આ થઈ ગયું, હવે આને જુઓ.
હા, એટલે ત્યાં આપણે કહ્યું કે ઉઘાડી આંખે ઊભા રહો, એ આપણે જાગૃતિ રાખવાની. એવું થઈ જાય છે ને, દાદાને કહેવા આવવું નથી પડતું ને. વિજ્ઞાન બધું કામ કરી રહ્યું છે. તમને કોઈ જાતની ઉપાધિ નથી, સહજ રીતે કામ થઈ રહ્યું છે તે ચેતવે હઉ. લોક કહે છે કે આત્માનો અનુભવ થતો નથી. અલ્યા મુઆ, મેં ચેતવતા નથી આખો દાડો. હા, ત્યારે એ જ આત્મા, બીજો કોણ આવે? કોઈ પરદેશી છે તે મેં બેસી ગયો છે. ક્રોધ માન માયા લોભ અમે સ્વરૂપનું જ્ઞાન આપ્યા પછી રહેતા જ નથી, પણ તમારે તેની ઓળખાણ અહીં પાડી લેવી પડે. કારણ કે જે નિર્મળ આત્મા તમને આપ્યો છે તે ક્યારેય તન્મયાકાર નથી થતો. છતાં પણ પોતાને સમજણ નહીં પડવાથી, પોતાનું વ્યક્તિત્વ છોડવાથી થોડી દખલ થયે ડખો ઉત્પન્ન થાય છે. જગ્યા છોડવાથી જ ડખો થાય, પોતાની જગ્યા ના છોડવી જોઈએ. પોતાની જગ્યા છોડવાથી નુકસાન કેટલું છે કે પોતાનું સુખ અંતરાય છે ને ડખા જેવું લાગે છે. પણ અમે આપેલો આત્મા જરાય આગો પાછો થતો નથી, તે તો તેઓને તેવો જ રહે છે પ્રતીતિ રૂપે.
પુરુષ થઈને માંડો પુરુષાર્થ.
એટલે જ્યારે વ્યવસ્થિતને આધીન તન્મયાકાર થાય ત્યારે એને તન્મયાકાર ના થવા દેવું, હવે આ જુદું રાખવાનું.
એ જે પ્રક્રિયા છે એ જ પુરુષાર્થ છે.
એ જુદું રાખવાનું એ કોણ રાખે?
એ આપણે રાખવાનું. કોણે રાખવાનું? એટલે જે રાખતું હશે એ રાખશે. પણ આપણે નક્કી કરવું કે મારે રાખવું છે. એથી આપણે જો પ્રજ્ઞા હોઈશું તો આ બાજુ કરશે, ને અજ્ઞા હોઈશું તો પેલી બાજુ કરીશું. પણ આપણે નક્કી કરવું. આ બાજુ થયું એટલે જાણવું કે પ્રજ્ઞાએ કર્યું, અને પેલી બાજુ થયું તો અજ્ઞાએ કર્યું. આપણે તો નક્કી જ કે મારે પુરુષાર્થ જ કરવો છે. હું પુરુષ થયો, દાદાએ મને પુરુષ કર્યો છે. પુરુષ અને પ્રકૃતિ બેઉ જુદા પાડ્યા છે. હું પુરુષ થયો છું માટે પુરુષાર્થ કરવો છે એવું નક્કી કરવું. આ તો આખો દાડો પ્રકૃતિમાં જતું રહે ઘણું ખરું, તો એમને એમ વયું જ જાય છે પાણી.
સમજવી જોવા જાણવાની ઝીણી વાતો.
તો પછી અહંકાર ખલાસ કરવાની, માથાકૂટ કરવાની જરૂર નથી. એની મેળે જ ક્રમ પ્રમાણે ઉદયમાં આવશે ને એને આપણે જોયા કરવાનું.
નહીં, આપણે પુરુષાર્થ કરવાનો રહ્યો. કશું કરવા જેવું નથી એવું નહીં, ખરો પુરુષાર્થ જ હવે કરવાનો રહ્યો. અહંકાર નુકસાન કરતા છે એવું જાણી લો ને, ત્યારથી બધું કામ સરળ હોય. રક્ષણ કરવા જેવી ચીજ નથી એ. એ અહંકાર પોતે જ રક્ષણ કરી લે એવો છે. આપણે અહંકારને રક્ષણ આપવા કરવાની જરૂર નથી.
બાવાએ બાવાનું અસ્તિત્વ ખતમ કરવા શું કરવું?
અસ્તિત્વ ઉત્પન્ન થાય એવું છે જ નહીં. હવે જો બાવાના પક્ષમાં ના બેસીએ તો બાવાને છોકરા થવાના નથી. કોઈ ગાળ ભાંડે તને, તે ઘડીએ તું ઉપરાણું ના લઉં પોતાનું, એટલે ફરી થવાના જ નહીં. મંગળદાસનું જો ઉપરાણું લઈએ તો આપણે બાવા જ રહેવાના, અને બાવાનું ઉપરાણું લઈએ તો આપણે ફરી મંગળદાસ જ થવાના. એમને એમનો હિસાબ હોય એ મળ્યા કરવાનો, આપણે જોયા કરવાનું. શું બને છે એ જુઓ, એ જ આપણો માર્ગ.
પણ એ જોયા કરવા સિવાય બીજો સો પુરુષાર્થ?
એ જોયા કરવાનું, પણ એ જોવાતું નથી એવું. જોવાય એવું સહેલું નથી એ. પુરુષાર્થ કરવાનો આપણે. પુરુષાર્થ કરીએ તો જોવાય.
એટલે કેવો પુરુષાર્થ કરવાનો?
એ જ પુરુષાર્થ કરવાનો કે આ શું મહી બળી રહ્યું છે ને કેવી રીતે થઈ રહ્યું છે.
એ જોવાનું થયું ને?
પણ જોવાનું સહેલું નથી. જોવાય નહીં માણસથી, માણસ જોઈ શકે નહીં. પુરુષાર્થ કરે તો જોવાય. પુરુષ થઈને પુરુષાર્થ કરે તો જ જોવાય. તન્મયાકાર થવા ના દે. આ તો તન્મયાકાર થઈને એને જુએ એનો અર્થ જ નહીં ને, મિનિંગલેસ, અર્થ વગરની વાત ને.
તો દાદા કઈ રીતે જુદું પડીને જોવાનું?
પુરુષાર્થ કરીને. એમાં કંઈ વ્યવસ્થિતના આધારે પેલામાં તન્મયાકાર થાય તો તન્મયાકાર નહીં થવા દેવું અને પોતે પોતાનામાં રહેવું, પેલાને જુદું રાખવું અને તે જુદું જોવું એ પુરુષાર્થ. હવે એવું જાણવા જોવાનું તો રહે નહીં ને. મહાત્માઓ બોલે એટલું જ કે અમે જોઈએ જાણીએ છીએ. બધાએ આપણા મહાત્માઓ બોલે છે કે આપણે તો બધું જોવાનું ને જાણવાનું. મેં કહ્યું, બહુ સારું, પણ કેમનું જોવા જાણવાનું તે? આ તો બધા જ બોલે તોય હું લેટ ગો કરું, જતું કરું. હું જાણું કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ પહેલા ધોરણવાળો આવો જ હોય.
પણ ઉદય તો ચોવીસેય કલાક રહેવાના જ ને?
એ ઉદય જ છે આખો દાડોય. હા, પછી ઉદયમાં તન્માયાકારપણું તે છે એની જોડે ને જોડે. અને તન્માયાકાર નથી થવા દેવું એ પુરુષાર્થ. તે પુરુષાર્થે કામ કરે છે, પણ ઘણી જગ્યાએ એ પુરુષાર્થ ઓછો હોય છે. કેટલુંક તો એમને એમ તન્માયાકાર રહ્યા જ કરે છે. ખબર પડ્યા વગર એમને એમ જતું રહે છે આખો દાડોય. અને પછી કહેશે, આપણે જોયું જાણ્યું. અલ્યા, શું જોયું જાણ્યું એ શાને કહે છે? આ ભૂતા જોયા તે? જોવાનું તે શું છે કે વ્યવસ્થિત તન્માયાકાર થવા દેતું હોય તે જાણવું, કે વ્યવસ્થિત આ બાજુ લઈ જઈ રહ્યું છે તેને આપણે આમ ખેંચી લાવવું અને પોતાના એમાં રાખીને ત્યાંથી પછી જોવું, શું બળતરા થવા માંડી તે જોવી, એવો કંઈક પુરુષાર્થ હોય. તે પુરુષાર્થ એ પુરુષના આધારે હોય. આવું કંઈ સહેલું છે જોવું જાણવું? પણ બધાએ મહાત્માઓ બોલે છે એવું, દાદા આપણે જોઈએ ને જાણીએ આખો દાડો એ જ. મેં કહ્યું, બહુ સારું, કારણ કે ઝીણી વાત એમને ખબર પડે નહીં ને મારે માથાકૂટ કરવી પડે. આ તો તમારા લીધે આવી ઝીણી વાત કરું છું, નહીં તો ઝીણી વાત કરાય નહીં.
ગમે છે ત્યાં તન્મયાકાર.
જોવાને જાણવામાં સંઘર્ષ બહુ ચાલે છે, એટલે જે જે સંયોગો ભેગા થાય એમાં તણાઈ જવાય છે.
એ તણાઈ જાય તો કોણ તણાઈ જાય? તમે તો શુદ્ધાત્મા. શુદ્ધાત્મા શી રીતે તણાય? ચંદુભાઈ નામનું પૂદગલ તણાય.
એ જોવા જાણવામાં સ્થિરતા રહેવી જોઈએ ને દાદા.
ના, એ સ્થિરતા રહે નહીં. સ્થિરતા રહે તો ઉલટી ઉપાધિ થઈ પડે. આ સિનેમાની ફિલ્મ સ્થિર થઈ જાય તો શું જોવાનું પછી? એ તો ચાલુ જ રહેવી જોઈએ.
નહીં, એ તો ચાલુ રહે, પણ આપણે એની સાથે ચાલુ ન થઈ જઈએ અને આપણે સ્થિર રહીએ એ જ.
નહીં, આપણે જોયા કરીએ. જોનાર તો હંમેશા સ્થિર જ હોય. જોનાર તણાય નહીં હંમેશાય. જોતા નથી આપણે એટલે એની મહી ઊંધો અભ્યાસ થઈ જાય. જ્ઞાયક ભાવમાં રહ્યા એટલે પછી કોઈ દાડો તણાય નહીં. અને લાગણીવશ થયો કે તણાયો? લાગણીવશ થાય એટલે સિનેમામાંય તણાઈ જાય લોકો. રડે છે હવ, અરે પણ જોવાનું તું, ત્યાં રડું છું શું કરવા? જોવાનું હોય ત્યાં રડે મૂઓ. રડે ખરો? અને ફિલ્મ તો એક જ પ્રકારની હોય તો જોવાની ગમે?
ના ગમે દાદા.
હા, ફિલ્મમાં ઘડીક વારમાં લગ્ન આવે, ઘડીકમાં મારા માર થતી હોય, ઘડીકમાં હરણ કરી જતા હોય, ત્યારે જોવાની ગમે ને. આખી ફિલ્મમાં લગ્ન ચાલ્યા કરે તો ના ગમે ને. એટલે બધી આ ફિલ્મ જોવાની છે. જરાય આનંદ ના જાય એ આપણું વિજ્ઞાન. શક્તિ તો આખી જ છે મહી, પણ અવ્યક્ત રૂપે રહેલી છે. કેમ અધૂરી રહે છે? આપણને હજુ આ બધું ગમે છે, છતાં આ જ્ઞાન પછી ઘણું ખરું ઓછું થઈ ગયું ને. જેમ જેમ ઓછું થશે તેમ તેમ શક્તિઓ વ્યક્ત થશે. ગમે છે એનો અર્થ તિરસ્કાર નથી કરવાનો એનો, પણ એની મહી તન્મયાકાર થઈ જાય, ભૂલી જાય પોતે, પોતાની શક્તિ ભૂલી જાય, એટલે એનો અર્થ ગમે છે કહેવાય. ખાઓ પીઓ, પણ તન્મયાકાર ના થાવ. જુઓ, સિનેમામાં જાઉં છો તો કોઈ સારી ભાઈ કે સારો ભાઈ હોય તો કંઈ ભેટે છે એને, અને કોઈ કોઈને મારતો હોય તો ત્યાં બૂમ પાડે છે કે એ કેમ મારું છું, ના મારીશ, એવું કહે છે કંઈ. મનમાં સમજે છે કે જોવાનું જ છે આ, બોલવાનું નથી. કેટલા વર્ષ પહેલા સિનેમા જોવા ગયેલા, તે દાડે જોયેલું ખરું ને, પણ તે કંઈ બોલતા નહોતા ને કે કેમ મારું છું તે. હા, જોવાનું જ છે ત્યાં આગળ. એ ફિલ્મ એવું નથી કહેતી કે તમે અમને માથે લઈ જાઓ જોડે. ફિલ્મ તો કહે છે કે જોઈને જાઓ, પછી તમે ઊંધું કરો તેનું ફિલ્મ શું કરે બિચારી. પણ પોતે ગુંદર ચોપડીને જાય એટલે પછી શું થાય? એ ગુંદર ધોઈને જવું પડે. પોતે ગુંદર ચોપડીને જાય એટલે જે હોય તે અડે ને ચોંટે.
તમારો મોહ તમને તન્મયાકાર કરે.
લગ્નના વ્યવહારના પ્રસંગો પતાવવાના છે તે વ્યવહારથી હું પતાવું છું ને વ્યવહારથી તમે પતાવો છો, પણ તમે તન્મયાકાર થઈને પતાવો છો ને હું એને જુદો રહીને પતાવું છું. એટલે ભૂમિકા ફેરવવાની જરૂર છે, બીજું કશું ફેરવવાની જરૂર નથી. ભગવાન મહાવીરે થોડોક કાળ સુધી વ્યવહારમાં રહ્યા હતા, જન્મથી જ જ્ઞાની હતા એ, છતાંય વ્યવહારમાં ભાઈ જોડે, મા બાપ જોડે રહ્યા, સ્ત્રી જોડે પણ રહ્યા, દીકરી પણ થઈ. વ્યવહારમાં રહ્યા છતાં તીર્થંકર ગોત્ર પૂરું કર્યું. એટલી શક્તિ તમારામાંય છે, પણ એ શક્તિ આવરણ મુક્ત થઈ નથી, એ આવરાયેલી પડી છે. એટલે લગ્નમાં જઈએ કરીએ, પણ એ એમ નથી કહેતા કે તમે તન્મયાકાર રહો. તમારો મોહ તમને તન્મયાકાર કરે છે, નહીં તો તમે તન્મયાકાર ના રહો તેથી કરીને તમને કોઈ વઢે નહીં કે તમે કેમ તન્મયાકાર નથી રહેતા. અમે પણ લગ્નમાં જઈએ છીએ, પણ મને કોઈ વઢે નહીં. એ તો જાણે એમ કહે કે તમે મારું કલ્યાણ કરી નાખ્યું. એ તન્મયાકાર રહો તો કંઈક ભૂલ થઈ જાય, તો લોક તમારી જોડે બૂમાબૂમ કરે. વ્યવહારનો વાંધો નથી, વ્યવહારમાં એકરૂપ થઈ જવાય છે તે વાંધો છે. એકરૂપ પોતાના સ્વરૂપમાં હોવો જોઈએ, અને વ્યવહાર તો ઉપલક છે, સુપરફ્લ્યુઅસ છે, એટલે વધુ ઉપકારી કોણ છે? જે તન્માયાકાર નથી રહેતા તે સંસારને વધુ ઉપકારી છે, પોતાને ઉપકારી છે અને પરને પણ ઉપકારી છે, તે બધી રીતે ઉપકારી છે. તમને પણ અમે તન્માયાકાર ન રહેવાય એવો રસ્તો કરી આપ્યો છે. પોતાની ભૂમિકામાં રહેવાય, પારકી ભૂમિકામાં ના જવાય એવું આપણું આ જ્ઞાન છે. પારકી ભૂમિકા એટલે ચંદુભાઈ.
તન્મયાકાર ના થાવ એ જ પુરુષાર્થ.
તન્મયાકાર કોણ કોણ થાય છે? આંગળી ઊંચી કરો જોઈએ. 7-8 જ જણ. ભાઈને તે ઘડીએ શું અનુભવ થાય છે કહો?
તન્મયાકાર થતો નથી, પણ તદાકાર થાય છે.
તદાકાર થાય છે. તન્મયાકાર થાય એટલે આખો ધોધ પડે. એ તો હવે તદાકાર થાય, એ તો હવે બુદ્ધિ થોડી નીકળી ગઈ. હજુ બુદ્ધિ વધારે નીકળ્યા પછી આનંદ ખૂબ વધતો જાય. આ મેં જે આપ્યું છે તે આનંદનું ધામ જ આપેલું છે, મોક્ષ જ આપેલો છે. જે બુદ્ધિ સંસારમાં હેલ્પ કરતી હતી, સંસારમાં મદદ કરતી હતી, જ્ઞાન લીધા પછી હવે એ બુદ્ધિ દખલ કરે છે.
આ રિએક્શનરી પ્રત્યાઘાતી આનંદ નથી, એનાથી ઊંચો આનંદ થાય છે. અહીં
ઊંચો એટલે આત્માનું જે મૂળ આનંદ સ્વરૂપ છે તે આનંદ જ આપ્યો છે તમને, પણ એમાં જે બુદ્ધિ છે તે સંસારમાં મોટા બનાવતી હતી. જે બુદ્ધિ આપણને વધુ મોટો ઝંડો દેખાડતી હતી એ બુદ્ધિ અત્યારે રહી નહીં. આટલું બધું સુખ ઉત્પન્ન થયું, કેટલી બધી સમાધિ વર્તે છે, છતાં પછી જો કદી બુદ્ધિ ગાંડા કાઢે ને તો આપણે બુદ્ધિને કહીએ, એ બુદ્ધિ તને તો મૂકી આવી શાંદામાનના ટાપુમાં.
તન્મયાકાર થઈ વિલો મૂક્યો આત્માને.
એટલે હવે તો પ્રકૃતિ શું શું કરે છે એ જોવાનું ને?
એ જોવાનું તો ખરું જ, પણ ઘણી ફેરા તો પોતે પ્રકૃતિમાં જ હોય છે. આખો દાડો પ્રકૃતિમાં જ હોય છે, એટલે તે વખતે શું કરવું પડે? માં છોકરાનું ધ્યાન રાખે એવી રીતે આત્માનું ધ્યાન રાખવું પડે. એવી રીતે આત્માને વિલો નથી મૂકવાનો. 25 વર્ષની છોડી હોય તો અત્યારે એને છોકરો હોય કે ના હોય?
હોય દાદા.
તો પછી એ છોકરાને વિલો મૂકે?
ન મૂકે.
નાહવા જાય એટલે છૂટો તો મૂકવો પડે, પણ વિલો ના મૂકે. એને ખ્યાલમાં જ હોય કે રડતો હશે, એને ટાઢવાતી હશે કે શું થતું હશે, એ શું કરતો હશે, એ આમ કરતો હશે. એવી રીતે આત્મા વિલો મૂકવાનો નથી, કારણ કે આ દુનિયામાં જો વિલો ના મૂકતો હોય તો એ છોકરી એના છોકરાને વિલો ના મૂકે. નાતી વખતે, ખાતી વખતે પણ વિલો ના મૂકે. આ છોકરો રડ્યો, એ આમ થયું, એ આઘો થયો, એ પડવાનો થયો.
એ તો દાદા પેલી એના ધણીને સોંપીને ગઈ હોય ને તોય વિલો ના રાખે.
તોય એ કહેશે આ બબુચક છે, એનું ઠેકાણું નથી.
એનો જીવ ત્યાં છોકરામાં જ હોય
એવું જોઈએ. અમે ક્ષણ વાર આત્માને વિલો નથી મૂકવા દીધો. આ જ્ઞાન થતા પહેલાં છેલ્લા 2-5 વર્ષમાં વિલો નથી મૂકવા દીધો. તેથી જ મેં છોકરીનો દાખલો આપ્યો કે વિલો મૂકે. પૂછી જોજે કોઈ છોકરીને કે વિલો મૂકે છે, નહીં તો તમે જાતે છોકરી હો તો કેવું મૂકો તે તપાસ કરો, તો તમને ખબર પડશે કે વિલો ના મૂકે.
એ તો કોઈ પણ માતાની ચેષ્ટા જોઈએ તો તરત જ ખબર પડી જાય.
એવી રીતે આત્માને વિલો મૂકવાનો નથી, ત્યારે એમાં અઘરું શું છે? પેલી આ કેટલાય છોકરા થાય છે એને વિલા મૂકતી નથી, તો એનું ઇનામ મોટું મળતું નથી. તો આ તો મોટું ઇનામ મળવાનું, આ તો મોક્ષરૂપી ફળ મળવાનું. એટલે એક અવતાર આત્માને વિલો ના મૂકીએ.
દાદાજી, આજે માં પોતાના છોકરાનું ધ્યાન રાખે છે તો એની સુરક્ષાનું ધ્યાન રાખે કે ક્યાંક વાગી ન જાય, ક્યાંક દાજી ન જાય, ક્યાંક ખોટું કરી ન બેસે, તે આત્મામાં એવું શું ધ્યાન રાખવાનું આપણે?
એ આમ ના થાય, આમ ના થાય એવી રીતે પણ છોકરાનું ધ્યાન રાખે છે ને, એવું આત્માનું ધ્યાન રાખવાનું. આત્માને દાજી જવાનું તો છે જ નહીં. આત્માનું જ ધ્યાન એટલે આત્માની જાગૃતિ છે એવી રહેવી જોઈએ. ચૂકવું ના જોઈએ કોઈ પણ પ્રયોગમાં.
દાદા, પેલામાં તો છોકરાની વસ્તુ માના લક્ષમાં હોય છે, પણ અહીંયા અમને બધાને એવું લક્ષમાં હોતું નથી કે આત્મા ક્યાં ચૂકી જવાય છે, આત્માનું ધ્યાન અમે ક્યાં નથી રાખતા, ક્યાં સ્લીપ થઈએ છીએ, તો એ કહો તો ખ્યાલમાં રહે.
આ છોકરાનું જેમ ધ્યાન રાખીએ છીએ ને, એવી રીતે આ રાખવાની જરૂર છે. આત્માને વિલો ના મૂકવો જોઈએ. અને સાથી એ થઈ જાય છે, એ તમને બીજા લપકા ખાવાની ટેવ પડેલી છે, એટલે આ જોઈએ ને તે જોઈએ ને બધી ભૌતિક ઈચ્છાઓ. ઈચ્છાઓ કશી હોવી જ ના જોઈએ ને. આ બધી ઈચ્છાઓ બંધ થઈ ગઈ, જે આવે તે ખરું એમ કરીને રહેવું.
એટલે બીજામાં તન્મયાકાર થઈએ ત્યારે આત્મા વિલો મૂક્યો કહેવાય?
વિલો મૂક્યો જ ને, ત્યારે શું? પણ બીજી ઈચ્છાઓ એવું હોવું જ ના જોઈએ ને. જે પ્રાપ્ત થાય એ ભોગવો. મારું કહેવાનું છે કે અહીં બેઠા બેઠા આઈસ્ક્રીમ ખાઉં ને, હું ક્યાં ના પાડું છું, પણ પાછું બીજીને ત્રીજી માંગ માંગ કરે એ ખોટું. પણ તારા હાથમાં આવેલું છોડે નહીં ને પછી. અને આત્મા લક્ષમાં રહેતો હોય તો બધી એવી 10 ડીશો ખાઉં ને, પણ આત્મા લક્ષમાં રહેતો નથી ને પછી ડીશો ખાવ એ કેમ પોસાય તે?
દાદા, આ કિંમત નહીં સમજાય હોય એટલે ધ્યાન નથી રહેતું? અત્યારે ધ્યાન કેમ નથી રહેતું?
કિંમત સમજાઈ હોય તો પછી આપણે હીરો જ્યાં મૂક્યો હોય ત્યાંને ત્યાં ચિત્ત હોય ને આપણું. એ અબજ રૂપિયાનો હીરો આમ આગો પાછો થઈ ગયો હોય તોય પાછો જોવા આવે, અને 500 રૂપિયાનો હોય તો? એવું કિંમત તમને સમજાય છે, પણ આ પહેલાંની આદતો જાય નહીં. પૌદગલિક આદતો ખરીને, ફાઇલને નાહવું ધોવું પડે, કાં તો નોકરી ના કરવી પડે. નોકરી કરતી વખતે આત્માને વિલો નહીં મૂકવાનો.
એટલે હું શુદ્ધાત્મા છું, લક્ષ રહેવું જોઈએ?
હા, એ ચૂકવું ના જોઈએ. આપણે આજે નોકરી કરીએ છીએ ને, તો આપણે આત્મા જ છીએ એ ભાન ચૂકવું ના જોઈએ, એને વિલો ના મૂકાય.
એટલે દાદા પાસેથી આપણે જ્યારે જઈએ ત્યારે દાદાને છૂટા મૂકીએ છીએ, પણ વિલા નથી મૂકતા આપણે?
હા, એ તો એને મેળે કુદરતી રીતે રહે છે. તમને બધાને વિલા નથી મૂકતા, એટલું યાદ રહે છે એ રહે છે કહેવાય, પેલું રાખવું પડે છે.
દાદા પ્રત્યક્ષ છે એટલે યાદ રહે છે, પણ જ્ઞાન આપ્યા પછી હું આત્મા છું એ યાદ રહેવું જોઈએ ને?
હું શુદ્ધાત્મા છું એ તો લક્ષમાં હોય જ. જો નગીનભાઈ હોય તે એ પોતાની જાતને જાણતો જ હોય કે નગીનભાઈ તો છું, એટલે કંઈ નગીનભાઈ યાદ રાખવાની જરૂર ના હોય. છે એની યાદગીરી શી છે જ.
તો પછી આ વિલો મૂકવાનો પ્રશ્ન જ ના આવે ને?
હા, પણ આપણે જે નથી એને છે માન્યો તો અત્યાર સુધી, અને છે એને નથી માન્યો તો, એટલે આ ફેરફાર થવાથી એને હવે આપણે રાખવાનો છે.
એટલે એનો અર્થ એ થયો કે પેલો જૂનો અભ્યાસ પાછો વચ્ચે આવે છે?
તે એ જ વચ્ચે આવે છે ને, એને લીધે વિલો મુકાઈ જાય છે. પાછું આ મલ્ટિપ્લિકેશન વાળું છે, ગુણાકાર વાળું છે. એક દાડો જો સાચવીને રાખો તો બે દાડાની શક્તિ ઉત્પન્ન થઈ જાય, બે દાડા રાખો તો 4 દાડાની શક્તિ ઉત્પન્ન થાય. એ સાચવીએ નહીં તો લીક થયા જ કરે ને બધું.
તપમાં બચાવ કરે એટલે લાજ લીધી.
આપણા મહાત્માઓ લગભગ 5% તપ કરે છે. તપ તો કરવું જોઈએ ને. અત્યારે તમારે સમભાવે નિકાલ કરવો પડે છે, તે ઘડીએ તપ નથી કરતા.
કરવું જ પડે ને દાદા.
તે નાના નાના, પણ પછી મોટા તપ થવા જોઈએ. આપણો છોકરો મરી જાય, કોઈકે રસ્તામાં દાગીના લૂંટી લીધા 1,00,000 રૂપિયાના, તોય અસર નહીં. પેટમાં પાણી ના હાલે, તે દાદાનું વિજ્ઞાન. જો બુદ્ધિના કયા પ્રમાણે કર્યું તો હતા તેના તેજ થયા ને પાછા, ત્યાં તપ કરવું. રસ્તામાં લૂંટાયા હોય તો શું કરો તમે?
હાય હાય તો ના કરીએ. પેલું પાછું આવે કે ના આવે એની બહુ પડી નથી, પણ મને લૂંટી ગયો એવું તો મનમાં આમ રહ્યા કરે.
એ આપણને શું ફાયદો કરે? આપણને હેલ્પ શું કરે એ જોવાનું ને. એ લૂંટી જતા નથી, એમનું એ લઈ જાય છે, આપણું કોઈ લઈ જાય નહીં.
તપ અંદર કેવી રીતે ઊભું થાય? લૂંટી ગયા પછી મહી શું કરવું?
એ પેલું તપી જાય એટલે તપ સહન ના થાય, એટલે એ પોતે બૂમાબૂમ કરે, એ હવ તપી જાય. ત્યાં જ્ઞાનથી તપ કરવાનું. તે ઘડીએ હૃદય તપે, સહન થાય નહીં, વિચાર ઉપર વિચાર, વમળો ફૂટે બધું. તે ઘડીએ જોયા જ કરવાનું તપેલું. તે ઘડીએ મન બગડવું ના જોઈએ સામાન્ય માટે. સહેજે મન બગડે તો તપ જ કેમ કહેવાય? ગમે તે સ્થિતિમાં સમતા રહે તો એ જ અદીઠ તપ, બીજું શું? બધું જ પોતાનું છે, પારકાનું છે નહીં. પારકાનું હોય તો તમારે ભોગવવું પડે એવું બને નહીં, એટલે એમાં પ્યોર રહેવાનું, ચોખ્ખા રહેવાનું, પ્યોર થવાનું છે. ઇમ્પ્યોરિટી ના રહેવી જોઈએ. કચરો બધો નીકળી જાય, દાદાની પાસે તો બધું નીકળી જાય છે. દાદા બધાને ભગવાન બનાવે છે, એ તમે ફેરફાર નહીં જોયેલો. આ બહારના તપ તો લોકોને દેખાય, અને અંતર તપ તો આપણે એકલા જ જાણીએ. ના ગમતું હોય ત્યાં આગળ સ્થિર થવું, ના ગમતું હોય છતાંય કોઈને હેરાન ના થાય એવી રીતે શાંતિથી રહેવું, અને લોકો તપ આવે એટલે સામા થઈ જાય, પોતાનો બચાવ કરે. આપણે બચાવ નહીં કરવાનો, બચાવવાનો ભાવ થયો એટલે એ તપનો પૂરેપૂરો લાભ લીધો નહીં, એ લાંચ લીધી આપણે.
અદિટ તપ કરીએ તો સંભાવે નિકાલ થઈ ગયો કહેવાય ને.
બધું નિકાલ થઈ ગયું, એમાં લાંચ લઈએ તો એ જરા બાકી રહી જાય ત્યાં. જેટલા પ્રમાણમાં લાંચ લઈએ એટલા પ્રમાણમાં બાકી રહ્યું, અને નિકાલ કરો એટલે એ ગયા. તે ઘડીએ આત્મા હલકો થયો એટલે આનંદ જ હોય. બહુ તપી જાય પછી શું કરું? બૂમાબૂમ કરી મેલું, પેલો કકળાટ કરેલો, કોકની દાજ કોક ઉપર કાઢે પછી. જે ફાઇલ હોય તે ફાઇલ રૂબરૂ જ પતાવી દેવાની, બીજી ફાઇલને ને એને કનેક્શન નહીં, લેવા દેવા નહીં, નહીં તો કોકની દાજ કોઈની ઉપર કાઢે. પેલામાંથી જુદો રાખવો આપણે. આમ તો પોતે જુદો રહે છે, પણ કોક કહે તમે અમારું 5,000નું નુકસાન કર્યું એવું કહે તે ઘડીએ ભેગો થઈ જાય. તે ઘડીએ તપ કરવાનું, તે ઘડીએ ધક્કો વાગે કે મેં તો કર્યું નથી. સાથી ધક્કો વાગે છે મનમાં એમ થાય ને કે આણે મારી ઉપર આરોપ મૂક્યો, એટલે પછી હું શુદ્ધાત્મા રહે કે એ રહે. તે વખતે તપ કરીને પછી હું શુદ્ધાત્મા છું રહેવું જોઈએ.
લોન લીધા વિના જૂની રેપે કરવી એ તપ.
ભગવાને કયું તપ કહ્યું હતું? કે કળિયુગમાં ઘેર બેઠા આવી પડે એ તપ કરજે. આ મફતમાં તપ આવ્યું કોણ છોડે? હમણાં બસમાં બેઠો હતો ને કોઈક ગજવું કાપી ગયો, અને આ ગજવામાં 500 હતા ને આમાં 1100 હતા, 1100 વાળું કાપી ગયો, એટલે પછી તરત મહીથી વૃત્તિઓ બૂમો પાડે. પેલાને આપવાના છે 300, પેલાને 500 આપવાના હતા. આપણે સમભાવે નિકાલ કરીએ ને ત્યારે વૃત્તિઓ શું કહે? ના ના, આ શું સમભાવે નિકાલ કરો છો? ત્યારે તે ઘડીએ આપણે તપ કરવાનું, તે ઘડીએ હૃદય લાલ લાલ થઈ જાય, તેને જોયા કરવાનું, મહી અકળામણ થાય એવું આપણે જાણીએ કે આ તપ ઘડીવાર પછી ખલાસ થઈ જશે. પણ હૃદય તપે, અને જગતના લોકોને તપે ને, તે તપે એ સહન ના થાય એટલે એટેક કરે પેલા ઉપર. તમે એટેક ના કરો ને તપવા દો, એવું બને કે ના બને? એટેક કરે ને એટલે તપવાનું બંધ થઈ જાય. એટલે નવી લોન લઈ અને જૂની રીપે કરવી, ભરપાઈ કરવી. અને આ તપ એટલે તો નવી લોન લીધા સિવાય જૂની રીપે કરવાની. આકરું પડી જાય નહીં? આકરું પડે. હવે તમારે તપ શું કરવાનું? ત્યારે કહે, આ જેટલા તપ આંખે દેખાય છે, કાને સંભળાય છે, એ બધા તપ સફળ છે. સફળ એટલે ફળવાળા છે, બીજ રૂપે છે એટલે ફળ આપશે. માટે તારે જો છૂટવું હોય તો સફળ તપ નહીં ચાલે, નિષ્ફળ તપ જોઈશે. જેનું ફળ આવે નહીં અને તપવું પડે, તે આ બધી જે તપની ક્રિયા ચાલી રહી છે જગતમાં, એમાંથી તો આવતા ભવની પુણ્યય બંધાઈ જાય. આ તમે જે જ્ઞાન લીધું એટલે તમારે રહેવું છે તમારા જ્ઞાનમાં જ. પણ કોક છે તે આવીને અડપલું કરે કે તમે સાહેબ આવું કેમ અમારું બગાડ્યું અને આ અમને તેમ, એટલે તમને ગૂંચવાડો તો છે નહીં આ જ્ઞાનથી. તમે સોલ્યુશન કરી શકો છો, ઉકેલ કરી શકો છો, પણ ચંદુભાઈને થોડી ઘણી અસર થાય, એટલે પછી એ પોતાનું જ મહી હૃદય તપે ચંદુભાઈનું. અને તે વખતે પહેલા તન્મયાકાર થઈ જતા હતા, તે હવે ન થવું એ તપ. પહેલા તો સહેજ હૃદય તપ્યું કે તન્મયાકાર, પણ આમાં તન્મયાકાર ન થવું એ તપ, એટલે આ તપ એ જ મોક્ષે લઈ જનારું છે.
પર પરિણતિને જુદી જોવી ત્યાં તપ.
પર પરિણામને જુદા રહીને ના જુઓ, તન્મયાકાર થાવ તો ચોથો પાયો તપ ઉડી જાય. હવે ચોથો પાયો પાકો કરવાનો છે. આત્મા સિવાય બધું પર પરિણતિ છે, અને સ્વ પરિણતિમાં રહેવું તે જ જ્ઞાનનું લક્ષણ. બધું વિચાર આવવો તે પર પરિણામ છે. મન જે કરે તેને જોયા કરવાનું છે. મન નથી હેય કે ઉપાદેય. તપ એટલે શું? મન દેખાડે તેને જોયા કરો તે તપ છે. અને તપ તો મહી આવ્યા જ કરવાનું. તે ઘડીએ તપવું પડે મહી થોડી વાર. જ્ઞાતા દ્રષ્ટા રહેવાય નહીં તે ઘડીએ તપ કરવું પડે. ભગવાન હોય કે જ્ઞાની હોય, તોય જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ, આ ચાર પાયા સિવાય કોઈ મોક્ષે જઈ શકે નહીં. આ ચાર પાયા હોવા જોઈએ. તે ભગવાન જે તપ કરે એ તપ ગરમ ના હોય, એ તપ ઠંડુ હોય, બાળે નહીં. તપ એટલે બાળવું. ભગવાનનું તપ ઠંડુ હોય, એટલે એ તપને જો કદી આ લોકો આવું કહેતા હોય તો આમની લખવામાં ભૂલ છે. એ તપ શું હોય છે? જ્ઞાન એટલે પહેલું હું શું છું એ ભાન, પછી દર્શન, એની પ્રતીતિ, કાયમ પ્રતીતિ રહે, પછી ચારિત્ર. ચારિત્ર એટલે તે રૂપે વર્તન થવું. જ્ઞાન દર્શન છે, અને તપ તો પુદ્ગલ પરિણામને હું કરું છું એવું ઉત્પન્ન ન થાય એટલું જ એમણે જોયા કરવાનું, જાગૃતિ રાખવાની. ઊંઘ ના આવી જાય એને તપ કહ્યું ભગવાને, એટલે જાગૃતિ ના જવી જોઈએ. અમારું તપ અમને સંસારમાં ઘડીવાર ના રહેવા દે એવું તપ હોય. એક ક્ષણવાર સંસારમાં ટકવા ના દે અમને, એ તપ અમારું. તપ એટલે હોમ ડિપાર્ટમેન્ટમાંથી ફોરેનમાં ક્યારેય પણ જાય નહીં, આત્મા અનાત્મામાં ક્યારેય પણ જાય નહીં. ફોરેનમાં જરાક મોઢું ગાલ્યું હોય તે પહેલા અંદર બૂમ મારે. એટલે હોમ અને ફોરેન વચ્ચેનો જે સાંધો છે ત્યાં અમારું તપ ઊભું રહેવાનું. એટલે અમારે પર પરિણતિ એક સેકન્ડ પણ ના થાય. અમારે પર પરિણતિ ઉલેચવી ના પડે. પર પરિણતિ ઉત્પન્ન થાય નહીં ને હોય નહીં. અને આ બધાને પર પરિણતિ ઉલેચવી પડે. પર પરિણતિ થાય નહીં, સ્વપરિણતિમાં જ રહે, પણ પર પરિણતિના પરિણામ ઊભા થાય તેને ઉલેચવા ખસેડવા પડે,
દૂર કરવા જ પડે, ધક્કા મારી મારીને બહાર કાઢવા પડે.
ધક્કા મારી મારીને, કારણ કે આ એક અવતારમાં અનંત અવતારનું સાટું વાળી દેવાનું છે.
સમજણ તપ વખતે.
તપ વખતે સમજણ કેવી હોવી જોઈએ?
મારા હિતનું આ થાય છે, દાદા કહે છે એ બધું મારું, અને દાદા ના કહે છે એ મારું નોય, એવું જુદું પાડી દે મહી.
એટલું બધું સળગતું હોય ને આમ લાગે કે આ સહન નહીં થાય, તોય પેલું મહી હોય કે આ હિતનું છે, કામનું છે, આને ઓલવી નથી નાખવાનું, એવું રહ્યા કરે. પછી
જ્ઞાન નહીં જલે. જે અજ્ઞાન છે એ ભાગ જલશે. એટલે તારે કાળજી રાખીને સૂઈ જવું, જલવા દેવું. છોને જલી જાય બધુંય, જ્ઞાનનું જલશે નહીં એની અમે ગેરંટી આપીએ છીએ. અંતર તપ તો ભગવાન બનાવે. અંતર તપ હોય ત્યારે જાણવું કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ ચારે પાયા છે એવું નક્કી થઈ જાય. એકલું જ્ઞાન દર્શન હોય ત્યારે ચાર પાયા પૂરા ના હોય. માટે પુણ્યશાળી છું કે તારે અંતર તપ ચાલુ રહે છે. એ ઊભું કરવાથી થાય નહીં. આપણે સળી કરીને ઊભું કરીએ તો થાય કંઈ? હમણે કોઈ આમ કરીને હાથ ચાલે ને કહે ક્યાં જાય છે ચાલ, ત્યારે ત્યાં અંતર તપ ઊભું થઈ જાય. અમારે નિરંતર તપ હોય. તમારું તપ જાડું તપ છે, અમારું તો બહુ સૂક્ષ્મ તપ. પણ આ જાડું બળશે ત્યાર પછી એ સ્થૂળમાંથી સૂક્ષ્મમાં તપ આવશે, સૂક્ષ્મમાંથી સૂક્ષ્મતર તપ આવશે. ત્યાર પછી એ જે મારું તપ છે એની પાસે તમારું તપ આવશે. એટલે આ જેમ સાંભળશો તેમ તમને સમજણ પડશે તમારે ક્યાં તપ કરવાનું. આ તો તપ કરવાનું ત્યાં ઉશ્કેરાટ કરો છો, બીજાને તપ કરાવડાવો છો. બીજો તપ કરી લે પછી સમભાવે નિકાલ કરી લે ને. અમારે તો રાત દાડો તપ જ. તમે તો તપ જ કર્યા નથી, સૂઈ ગયા એ ઘસઘસાટ તે સવાર પડે. એ જો ચંદુભાઈ સામાને વઢે ત્યારે મનમાં સંતોષ લે કે આપણે એને વઢ્યા છીએ તે બરોબર છે, તો એને તપ રહ્યું નહીં. એ આપણને કંઈ કહે પણ આપણે એને વઢ્યા એટલે આપણને તે ઘડીએ તપ ના કરવું પડે. એટલે ત્યાં પેલું વઢવાનું નહીં આપણે, એટલે તપ જ થાય ને, મન અકળાયા જ કરે ને.
મનને ખોરાક આપે તો તપમાં ખંડન.
આપણું તપ એટલે કેવું તપ હોવું જોઈએ કે તપવું, મનને તપાવવું. એટલે મનમાં જ્યારે ટાઈમ એ થઈ ગયો ને, મન તપવા માંડ્યું એટલે મનને ખોરાક જોઈએ. તે વખતે તો એને મીઠો લાગે એવો ખોરાક ભેગો કરી આપો. પછી ઘરની કંઈ વસ્તુ યાદ કરીને એને મહી મનમાં ઘાલી દો કે બીજું ઘાલી દો, તો એ તપ ના કહેવાય. તપ તો તે ઘડીએ આત્મામાં જોડી દઈએ, આત્માનો શુદ્ધ ઉપયોગ કરીએ તો તપ કહેવાય. આ છોકરાઓને હું પૂછું, અલ્યા મહી ઉપાધિ ચિંતા થાય ત્યારે શું કરો? ત્યારે કહે વખત કાઢી નાખીએ સિનેમા બિનેમામાં જઈને, એટલે વટાઈ ખાય. જ્યારે તપ કરવાનો વખત આવ્યો ત્યારે સિનેમામાં જઈને મોજ કરી આવે, એટલે સોની નોટ 2 રૂપિયામાં આપી દીધી. આપણે તો સોની નોટ 1000ની થાય એવું કરવું જોઈએ. એટલે એવું થાય તે ઘડીએ એ બધાની અંદર બેઠેલા શુદ્ધાત્મા જોવા, બીજું જોવું, ત્રીજું જોવું. અગર તો આપણા આજુબાજુના સગાવાલા બધા યાદ કરીને પ્રતિક્રમણ કરવા. સગાવાલાના તો બધા ડખા થયેલા જ હોય કે તે બધાના, પાડોશીના, ફલાણું જુઓ, ત્રીજું જુઓ, ચોથું ઘર, પાંચમું ઘર, આ બાજુના ઘરો, નવરાશમાં બધાના પ્રતિક્રમણ કરીએ એવું બધું ગોઠવી દેવું. બધું સાફ કર્યું કે ચોખ્ખું તમારે કરવું પડશે, કોઈ કરવા લાગશે નહીં ને. આમ કંઈ બીજા કરવા લાગે ત્યારે વાઇફ કરવા લાગે, એ એમનું કરે કે તમારું કરે. એટલે આવું તેવું ગોઠવવું પડે ત્યારે તપ કહેવાય. તપ એટલે મનને ગમતી વસ્તુ નહીં આપવી, બીજે રસ્તે ચડાવી દેવું. મનને ગમતી વસ્તુ આપી દઉં છું ને,
કોક વાર આપી દેવું પડે
એ ઠીક છે, કોક વાર તો વાંધો નહીં, નહીં તો તપ મળે નહીં ને. આવું તે તમે ત્યાં આગળ હોટલમાં લઈ જઈને મનને આનંદ કરાવો એ ચાલે નહીં.
ધ્યેય વિરુદ્ધ ત્યાં હોય તપ.
તપ થાય તો જ અનુભવ થાય ને, નહીં તો અનુભવ શી રીતે થાય? જે બાબતમાં આપણું અંતર તપે એનાથી છૂટા રહેવા ફરીએ, અને અંતર તપે એ બાબતથી આપણને અનુભવ થાય જ.
એટલે જે જે બાબતનું તપ ઊભું થાય એ બાબત છૂટી જાય પછી?
એ છૂટી જાય ને તે અનુભવ એનો, એ જ આત્માનો અનુભવ. બસ સુખ અને પ્રકાશ વધતો જાય. બસ
એ શું ઊભું થાય કે તપ કરવું પડે?
મન બુદ્ધિ ચિત્તને અહંકારની વિરુદ્ધ આપણે કરવા ફરીએ તે ઘડીએ પેલા જોર કરે, તે ઘડીએ આપણે તપ કરવું પડે, બળે તે ઘડીએ.
પણ આપણા ધ્યેય પ્રમાણે હોય તો તપ ઊભું ના થાય ને?
ત્યાં ના થાય. ધ્યેયના વિરુદ્ધ હોય તો તપ, અને તે હોવું જ જોઈએ. એ કાયમને માટે નહીં, પણ તપ હોવું જોઈએ. તપ ના હોય તો પછી પાયા જ ખોટા છે, ચારેય પાયા હોવા જોઈએ. આ વિષય ગમતો નથી. ધ્યેય નક્કી કર્યો હોય કે મારે હવે તો બ્રહ્મચારી રહેવું છે, એ કોઈ સ્ત્રી જુએ પછી એને તપ ના કરવું પડે. એ તે વખતે બરોબર સમ્યક તપ તપ્યો, જરાય લલચાયો નહીં, તે તરત અનુભવ થાય, તપ એને કહેવાય.
એટલે મીઠાશ લાગતી હતી ત્યાં હવે પોતાનું દર્શન ઊભું થયું કે હું આ નોય, એટલે પેલું તપ શરૂ થયું ત્યાં. એમાં પાછી મીઠાશ લાગે ને પાછું તપ જતું રહે?
ના, પછી સહન ના થાય ત્યારે પાછું મીઠાશ ઉપર પેસી જાય. તપ તો નિશ્ચય બળ જોઈએ. એક માણસ છે, તે મને કહે છે, લો અંગૂઠો ધરો જોઈએ. મેં કહ્યું, લે ધર્યો. ત્યારે કહે, સિગરેટ ચાંપું છું, દિવાસળી સળગાવ ને. મેં કહ્યું. તે બે દિવાસળી સળગાવી તે એમને એમ ઊભો રહ્યો. તે શા આધારે તપ તપે? મહી અહંકાર, જે થવાનું હોય તે થાય એવી રીતે પેલામાં નિશ્ચય. જે થવું હોય તે થા. અમે હવે તારી જોડે ફસાઈએ નહીં, અનંત અવતાર ફસાયા, હવે ના ફસાઈએ એવો નિશ્ચય. અમે હવે ધ્યેયને તોડવા માંગતા નથી. નિશ્ચય ના હોય તો મીઠાશ ખેંચી જાય તરત.
ઊંધું કરે તેની જવાબદારી.
ખૂબ પવન ફૂંકાયો ને માણસને ઉડાડી મૂકે તે આપણો નિશ્ચય હોય તો બેસી જઈએ, પણ એ નિશ્ચય હોય કે નથી ઉડવું, કંઈ જ થવાનું નથી, તો આપણે રહી જઈએ. અને પેલો કહે, હે ઉડી જવાશે, ઉડી જવાશે, તે ઉડ્યો હડહડાટ આકાશમાં ઉડે.
પેલામાં પવન ઉડાડે, આમાં કોણ ઉડાડી દે?
આ એવો પવન જ વાવાનો ને. આકર્ષણનો પ્રવાહ, તે ખેંચાઈ જાય. આકર્ષણ એને ગમતું હતું એટલે આકર્ષણ થયા કરે. પોતાનો ધ્યેય સાકાર કરવો હોય તો ગમતું છોડી દેવું પડે, અને ધ્યેય અદબદ હશે ત્યાં સુધી કશું વળે નહીં.
એ અનંતકાળની ટેવોને લીધે ને?
ચંદુભાઈની ટેવો, ત્યારે બીજું શું? તે આ ટેવો પડી છે તેની જ આ ભાંજગઢ છે ને. ટેવ ના હોય તો કશું વાંધો જ નથી, પણ જ્યારે હોય ત્યારે ઉપરાણું લે જ, એ પ્રકૃતિને વશ થઈ જાય. ત્યાં આગળ તમે કહેતા હતા ને કે મીઠાશ આવે છે, એ તો તપમાં ના પડે, અદીઠ તપમાં ના પડે. ગર્વરસ ચાખે અને મજા કરે અને ઉપરથી અવળું બોલ્યા કરે. અમે શુદ્ધાત્મા જ છીએ તો અમારે ક્યાં ભાંજગઢ છે? એટલે બધાએ મહાત્માઓને આવું અમે કહી છૂટીએ. પછી હવે જે ઊંધું કરે તો તેની જવાબદારી છે. અનંત શક્તિઓ પડેલી છે, પણ ચંદુભાઈનું રક્ષણ કરો છો ને એટલે બધી શક્તિઓ આવરણમાં બેસી રહે છે. રક્ષણ કરો છો ને ચંદુભાઈનું, ઉઘાડે છોગે કરો છો ને, એટલે જ શક્તિઓ ખીલતી નથી. આ આજ્ઞા પાળીને રહે ને તો નિરંતર સમાધિ જાય નહીં. તમે તમારી ખુરશી ઉપર અને ચંદુભાઈ એમની ખુરશી ઉપર બેસ્યા કરે. ચંદુભાઈની ખુરશી ઉપર બેસવા જાઓ છો તેની આ ઉપાધિ છે. પહેલાની ટેવ પડેલી છે તે.
અનંત અવતારનું ભિખારીપણું ટાળો.
તપ કરવાની ભાવના થાય છે કોઈને? આંગળી ઊંચી કરો. આ શૂરવીર દેખાય છે, કંઈ શૂરવીરતા રાખો. આ ફરી ફરી તાલ મળવાનો નથી, ફરી આ દર્શન મળવાના નથી, આ દાદો ફરી ભેગો થવાનો નથી.
આવો દાદો હવે પછી ભેટવાનો નથી તો એમાં અમારે શું સમજવું?
ફરી નહીં મળે, એટલે આ મળ્યા છે તેની પાસેથી જેટલું શીખવું હોય એટલું કામ કાઢી લો. ફરી નહીં શીખવાડે કોઈ આવું. એક આંકડો હોય, કોણ આવો નવરો હોય તે? કોણ નવરું હોય આવું? આવું તપ કરાવનારું કોણ હોય તે? આ તપની વાતો તો બહુ કાઢીએ નહીં, માણસનું ગજું નહીં. નહીં તો પછી આ કોક ફેરો કહીએ ત્યારે માણસનું ગજું શું? આ તો શાક બગડી ગયું હોય તો આખો દાડો કચકચ કર્યા કરે. સમભાવે નિકાલ એટલે શું? તપ કરવું. સામું ઐશ્વર્ય કેટલું બધું મોટું પ્રગટ થાય છે. એક મોટું સામ્રાજ્ય મળે છે. જેટલું આ બાજુ જવા દો છો એટલું જ સામ્રાજ્ય મળે છે. અને શું જવા દેવાનું છે આમાં? હતું જ નહીં તમારું કંઈ. હમણાં મરી જશો ટેડ થઈને તો ત્યાં મૂકી આવશે સડસડાટ, ચાર નાળિયેર બાંધીને. કોઈ બાપોય પૂછનાર નથી, માટે કામ કાઢી લે છે. આ દેહે કામ કાઢવા જેવી જગ્યા મળી છે તો આ કામ કાઢી લો ને. તમારે નથી કાઢવું તો ઊભા થઈને બોલો, શુરાતનમાં બોલો ને. શું આમ બોલો છો, કાઢવું છે કે નથી કાઢવું?
કામ કાઢવું છે દાદા.
હા, તો કામ કાઢી લો હવે. નક્કામાં ટેડ થઈને મરી જવાનું, કોઈ બાપોય જોવાય ના આવે. અરે, જોઈને આવીને દેહ જોવાનો છે, આત્માને કંઈ જોવાનો છે? નકામી હાય હાય હાય. અનંત અવતારથી ભિખારીપણું કર્યું તું ને આપણે આપણી દુનિયામાં. જ્ઞાન ના હોય તેને ના કહેવાય, અક્ષરે ના કહેવાય. એ જેમનું સર્વસ્વ, આ તો જ્ઞાન છે તેને જ કહેવાય. અને તે જ તપ કરી શકે, બીજો કોઈ કરે નહીં ને. તપની વાત જ આજે નીકળીને તે આ તપ પકડી લો એકવાર. તપનો પુરુષાર્થ માંડો. મહાવીર ભગવાને આ તપ કહ્યું છે.
પોતા પર પક્ષપાત, સ્વસત્તા આવરાય.
હજુ તો પોતાની પર પોતાને પક્ષપાત છે, આખોય પક્ષપાત છે. પોતાની પર પક્ષપાત ના રહે તો પોતાની ભૂલ ચડે. પક્ષપાત સમજાયો? હવે હું ચંદુભાઈ છું એ ભાન તો નથી રહેતું, પણ જ્યારે કર્મના ઉદય આવે ત્યારે પોતે ઉદય સ્વરૂપ થઈ જાય છે. અને ઉદય સ્વરૂપ થયો કે જાગૃતિ પર આવરણ આવે ને પોતાની ભૂલ ના દેખાય. પણ સત્સંગમાં આવવાવ કરે એટલે ભૂમિકા ઢીલી થાય ને ઉપયોગ ખૂંપે. સત્સંગ ઓછો હોય તો ઉપયોગ આવરાયા કરે. ઘરમાં ચોર પેસે ને તો અહીં આત્મા છે તો તરત જ સમજાય એવું છે, પણ કેમ નથી સમજાતું? આપણે ત્યાં તો કશું થાય નહીં એવો પક્ષપાત છે, તેથી એ બાજુનું આવરણ છે. અને તેથી આ બધું જાણવા ના દે, નહીં તો તરત સમજાય એવું છે. કોની વીંટી સરસ છે પૂછે તો તરત આંગળી ઊંચી કરશે, કારણ કે પોતાની વીંટી સારી છે એવો પક્ષપાત છે. એવો આ પોતા પર પોતાને પક્ષપાત છે, એટલે એ મૂર્છિત કર્યા વગર રહે નહીં, અને એની પોતાને ખબર જ ના પડવા દેને. હું ચંદુભાઈ છું એ ભાન તો અમે તોડી આપ્યું છે ને આપેલો આત્માએ પોતાને રહે છે. પણ જ્યારે ઉદયના ફેર ચડે છે, ઉદયના ચક્કર ચડે છે, ત્યારે ખબર ના પડે કે મારી શી ભૂલ થાય છે, ક્યાં ભૂલ થાય છે. નેર્યું આખું એ ભૂલનું જ તંત્ર છે ને, તેને લઈને તો પોતાની સત્તા આવરાયેલી પડી છે. આત્મા તો આપ્યો છે પણ સત્તા આખી એ આવરાયેલી પડી છે. તેને લઈને વચનબળ મનોબળ પણ ખીલતું નથી, નહીં તો વચનબળ તે કેવું ખીલે? હજી તો વિષય પર પક્ષપાત છે, કપટ પર પક્ષપાત છે, અહંકાર પર પક્ષપાત છે. માટે ઉપયોગ જાગૃતિ રાખો, સત્સંગનો ધક્કો રાખો તો એ બધી વ્યવહારની ભૂલો દેખાય ને ઉપયોગ બધે ફરે. આ સત્સંગમાં ના આવે તો શું થાય? ઉપયોગ અટકી જાય. એનું શું કારણ? પક્ષપાત. તે પોતાને ખબર ના પડે.
નિષ્પક્ષપાતી થતા જડે નીચ દોષો.
સ્વરૂપના જ્ઞાન વગર તો ભૂલ દેખાય નહીં, કારણ કે હું જ ચંદુભાઈ ને મારામાં તો કશો વાંધો નથી, હું તો ડાયો ડમરો છું એમ રહે. અને સ્વરૂપના જ્ઞાનની પ્રાપ્તિ પછી તમે નિષ્પક્ષપાતી થયા, મન વચન કાયા પર તમને પક્ષપાત ના રહ્યો, તેથી પોતાની ભૂલો તમને પોતાને દેખાય. જેને પોતાની ભૂલ જડશે, જેને ક્ષણે ક્ષણે પોતાની ભૂલ દેખાય, જ્યાં જ્યાં ભૂલ થાય ત્યાં દેખાય, ના થાય ત્યાં ના દેખાય, એ પોતે પરમાત્મા સ્વરૂપ થઈ ગયો, વીર ભગવાન થઈ ગયો. આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પોતે નિષ્પક્ષપાતી થયો, કારણ કે હું ચંદુભાઈ નથી, હું શુદ્ધાત્મા છું એ સમજાય પછી જ નિષ્પક્ષપાતી થવાય. કોઈનો સહેજે દોષ દેખાય નહીં અને પોતાના બધા જ દોષો દેખાય ત્યારે પોતાનું કામ પૂરું થયું કહેવાય. પહેલાં તો હું જ છું એમ રહેતું, તેથી નિષ્પક્ષપાતી નહોતા થયા. હવે નિષ્પક્ષપાતી થયા એટલે પોતાના બધા જ દોષો દેખાવાનું શરૂ થાય, અને ઉપયોગ અંદર તરફ જ હોય એટલે બીજાના દોષો ના દેખાય. પોતાના દોષ દેખાવા માંડ્યા એટલે આ જ્ઞાન પરિણમવાનું શરૂ થઈ જાય. પોતાના દોષ દેખાવા માંડ્યા એટલે બીજાના દોષ ના દેખાય. આ નિર્દોષ જગતમાં કોઈ દોષિત છે જ નહીં, ત્યાં દોષ કોને અપાય? દોષ છે ત્યાં સુધી દોષ એ અહંકાર ભાગ છે, ને એ ભાગ ધોવાશે નહીં ત્યાં સુધી બધા દોષ નીકળશે નહીં, ત્યાં સુધી અહંકાર નિર્મૂળ નહીં થાય. અહંકાર નિર્મૂળ થાય ત્યાં સુધી દોષો ધોવાના છે. અજ્ઞાનીને આપણે એમ કહીએ, આવો કેમ દોષ કરો છો? તો ઉલટો કહે, એ તો આ છોકરો સીધો રહે એવો નથી. જો પોતાનો દોષ સમજાય નહીં અને પારખાના દોષ જ માલુમ પડે એ અજ્ઞાનીની નિશાની. એ નિરંતર બંતાયા કરે અને એનો માર ખાયા કરે. અને જ્ઞાનીની નિશાની શું? જ્ઞાની કૃપા કોણ પ્રાપ્ત કરી ગયો? તરત જ પોતાના દોષ દેખાય એ જાગૃતિ હોય, અને એમાંથી કેમ કરીને છૂટવું એ જ ભાવ નિરંતર રહે.
દોષને સ્વીકારે એ સિન્સિયર.
હા દાદા, સમજણ પડી. દોષ હોય અને દોષ બતાવીએ તો એ દોષને સ્વીકારી અને ઢીલો પડે એ સિન્સિયર. એટલે દરેક વખતે જ્યારે જ્યારે પણ દોષ હોય, ક્યાંય પણ હોય, એને સ્વીકારી લઈએ તો તમે પૂર્ણ સિન્સિયર છો એવું કહેવાય? કોઈ એકાદ વખત પણ દોષનું ઉપરાણું લીધું તો સિન્સિયર નથી?
તો નથી.
એટલે પોતાનું જ કહેવાનું છે કે આ દોષ છે મારામાં, પોતાનું જ કહી દેવાનું છે?
પોતે ઇનસિન્સિયર છે એવું માને તો આગળ વધશે. ઉપરાણું લે છે માટે. ઉપરાણું લીધેલું મંગળીનું?
હા, લીધેલું ને.
તે વખતે આપણે શુદ્ધાત્મા નથી. જો મંગળીનું ઉપરાણું લો છો તો તમે શુદ્ધાત્મા નથી.
એટલે મંગળીનું ઉપરાણું બિલકુલ લેવાનું જ નહીં?
ના, તો તમે શુદ્ધાત્મા નથી. પછી હું કહું ત્યારે હું શુદ્ધાત્મા છું કહે એ તમે કપટ કરો છો ને. કપટ નથી કરતા?
હા હા.
મને હું શુદ્ધાત્મા છું કહો છો અને તમે મંગળી છો નહીં, અને છતાં તમે એમાં મંગળીમાં જ રહેવા માગો છો.
હવે મંગળીમાં રહેવા ના માગતા હોઈએ દાદા તો કઈ રીતે કહેવું?
રહેવા માગો જ છો તમે. રહેવા ના માગતા હો તો એ તરત સામો થઈ જાય. કઈ રીતે તમે શુદ્ધાત્મા થયા એવું કહેવાય એને કે મંગળી હજુ તો તમે આવું કરો છો.
હા, એટલે મંગળીની જોડે એમ કહેવાનું કે આ બધું કરો છો એમાં શુદ્ધાત્મા શેના થયા એમ?
નહીં, હું શુદ્ધાત્મા થયો છું પણ તમે શુદ્ધાત્મા થયા નથી, માટે તમારે આવું બોલાય નહીં કહીએ. તમે તો કપટ કરો છો. દાદાએ કહ્યું છે એ હું શુદ્ધાત્મા થયો છું, પણ તમે કપટ કરીને ઉલટું મને ધૂળવાળો બનાવો છો.
હા, એટલે મંગળીને એવું કહેવાનું?
હા, કે મારાથી આ ભૂલ થતી હતી, હવે તમારે ને મારે ફાવશે નહીં, અનુકૂળ નહીં રહે કહીએ. તમે સુધરો કે બગડો એવું અમારે કહેવાનું નથી. ઉપરાણું ન લેવું તમારે. અમે મોઢે કહી દેશું કે તમે આમ ખોટું કરો છો, શા માટે ઉપરાણું લો છો. થોડું સમજાયું કે ના સમજાયું?
મંગળીનું રક્ષણ કરી આપે દગો.
હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું કરીને વિધિઓ કરાવી અને રહ્યા મંગળીમાં, એ કેવો કેવો ને કેટલો દોષ કર્યો, કેટલી ખોટ ખાધી દાદા.
હા,
હંમેશા વિધિઓ કરાવી, કાયમ વિધિઓ કરાવી કે હું શુદ્ધાત્મા છું.
એ શુદ્ધાત્મા બાજુ વળ્યા નહીં, ઉપરાણા બીજી જગ્યાએ મંગળીના લીધા.
એટલે દાદા, જો હું એમ કહું હું શુદ્ધાત્મા છું તો મારે શુદ્ધાત્માનું જ રક્ષણ કરવાનું?
હા, હવે સાચું.
કારણ કે જો હું શુદ્ધાત્મા છું અને મંગળીનું રક્ષણ કરું છું તો હું ક્યાંય નહીં ના રહી, એ કપટ.
આ જ બધું કહેવાનું છે કે જ્યારે ત્યારે આવું બોલો છો પણ દગો મને કરો છો, કેમ?
હા, અને હું શુદ્ધાત્મા છું તો 5 આજ્ઞા પાળું તો જ એનું રક્ષણ થાય, શુદ્ધાત્માનું.
તો જ થાય, તો એ સિન્સિયર કહેવાય.
હવે બરાબર સમજ પડી ગઈ કે હું જે બોલું છું એનું જ મારે રક્ષણ કરવાનું છે. જો મને દાદાએ શુદ્ધાત્મા કરી તો મારે શુદ્ધાત્માનું જ રક્ષણ કરવાનું છે. જો હું મંગળીનું રક્ષણ કરું તો હું મને દગો આપું છું અને દાદાને દગો આપું છું.
હા, મારે તો તું 5 આજ્ઞા પાડું એ જ સિન્સિયરિટી. આટલું જ કહેવા માંગીએ છીએ, જે પોતાના જ પક્ષને સિન્સિયર નથી તે બીજા પક્ષનું શું ધોળે.
સ્વરૂપ લક્ષ્મીના ના ખપે કશું.
આપણને હવે જ્ઞાનની બહાર બીજું કશું જોઈએ નહીં. અને ચંદુને જે પૌદગલિક છે બધો માલ, તે ચંદુના વ્યવસ્થિતમાં જે હો એ ભલે હો, આપણે કશું જોઈએ નહીં. આ જગતમાં કોઈ ચીજ મને ખપતી નથી, પણ મને એટલે કોણ એવું નક્કી કરીને બોલવું જોઈએ. તે હું શુદ્ધાત્મા છું અને ચંદુભાઈને જે ખપે છે તે ભલે હો, મને વાંધો નથી તેનો. અને બીજી ચીજ ખપે છે એ ચંદુભાઈને ખપે છે, અને પછી વધારે હોય જ નહીં ને. વ્યવસ્થિતમાં જે હોય તે ખરું, ના હોય તો નહીં. કારણ કે એ વ્યવસ્થિત જ છે, એક્ઝેક્ટ, એનો વાંધો નથી તમારે. મહી ચંદુભાઈ વિચાર કરી શકે છે, તે વિચાર કરે તોય વાંધો નહીં રાખવાનો, પણ ખપતી નથી એવો જો ભાવ હશે ને, એ સિન્સિયરિટી, તો કોઈ કર્મ ચોંટે એવું નથી. સવારમાં 5 વાર બોલ્યા કે આ જગતમાં કોઈ ચીજ મને ખપતી નથી, મને એટલે શુદ્ધાત્માને, મને કોઈ ચીજ ખપતી નથી એવું 5 વખત બોલી અને એને સિન્સિયર રહે, તેને કોઈ કર્મ બંધાતું નથી. ગમે એવું મહી લોચા વળતા હોય તોય કોઈ કર્મ બંધાતું નથી તેની અમે ગેરંટી આપીએ છીએ. એટલે તમે જો તમારી જાતને સિન્સિયર રહો તો કોઈ વાંધો ના આવે એવું આ વિજ્ઞાન છે. કેવળ જ્ઞાન સ્વરૂપી વિજ્ઞાન છે. તમે સિન્સિયર રહો એટલે પછી તમને કશું અડતું જ નથી. હવે એમાં કંઈ બહુ અઘરું નથી વસ્તુ. રોજ સવારમાં 5 વખત બોલીને સિન્સિયર રહેવાનું. આપણા આ જ્ઞાનને 12 મહિના સિન્સિયર રહે એટલે બધી નબળાઈઓ જતી રહે. સિન્સિયર એટલે કોઈ પણ સંજોગોમાં પોતાના ધ્યેયની વિરુદ્ધ ક્યારેય પણ ના ચાલે.
સ્વવેપારમાં રહો ચોક્કસ.
મહાવીર ભગવાને તો ગૌતમ સ્વામીને કહેલું, સમયમ ગોયમ મા પમાયયે, એટલે એક સમય પણ પ્રમાદ ના સેવીશ. શું એ એટલું બધું જોખમી હોય છે?
જોખમ છે ને, પારકામાં હાથ ગાલીએ એમાં આપણે શું કમાયા? આપણી કમાણી તો બંધ થઈને પોતાના વેપારમાં જ ચોક્કસ રહેવાનું હોય. લોભીઓ હંમેશા બહુ ચોક્કસ એના વેપારમાં, એવી રીતે શુદ્ધ ઉપયોગનો લોભ રાખવો જોઈએ.
પોતાના ઉપયોગનો?
હા, લોભીઓ એના વેપારમાં બહુ ચોક્કસ. એ મેં જોયેલું. અહીં આગળ બેઠા હોય ને તોય ટાઈમ થાય એટલે અટાવી પટાવીને નીકળી જાય. એ બહુ પાકો હોય. મને હવ ખોટું ના લાગે ને. ઉપરથી એ સાહેબ, આ આખો દાડો કેળો બધી દુખે છે ને જાત જાતનું બોલે ને વેપાર ઉપર જતો રહ્યો હોય ને આપણે જાણીએ કે સુવા ઘેર ગયો, એના લોભના રક્ષણ માટે ગમે તે કરે એ, એવું આના લોભ માટે ગમે તે કરી શકાય.
એ ઉપયોગની એક્ઝેક્ટનેસ એ પકડાય કેવી રીતે?
આ મશીનરી રિપેર કરવા જવાનું હોય તે મશીનરીના તને પાર્ટ યાદ આવે ને, એ બધું એનું યાદ આવ્યું. તે આમ મહી ચાલ્યા કરતો હોય ઉપયોગ, તે એની મહીનું બીજી જગ્યાએ જતું રહે ત્યારે પેલો ઉપયોગ બગડે બધો.
પણ ઉપયોગ એક્ઝેક્ટ રહ્યો એ કેવી રીતે પોતાને ખબર પડે? એવું આમાં શું?
ચિત્ત આગું પાછું ના થાય એ જોવાનું. અમારું ચિત્ત એ મુરલીની પેઠે બેસી રહ્યું હોય, સાપને મુરલી વાગતી હોય એમ બેસી રહે એ રીતે એવું રહેવું જોઈએ. ઉપયોગ ખસે નહીં પછી. સંજોગોનો ભીડો આવે ત્યારે ઉપયોગ ખસેડી નાખે, ક્યાંય જતો રહે પાછો. પછી પાછું મનમાં એમ થાય કે બળ્યું આ ઉપયોગ ચૂક્યા છીએ. ઉપયોગ ચૂકાય છે એ પાછો જાણનાર જાણે છે.
જાણનાર જાણે છે એથી પેલો સાંધો ફરી મેળવી શકાય છે ને?
હા, ફરી પાછો જોઈન્ટ કરે છે. ઉદયને આધીન મછુઓ ફરી જાય, નાવડું ફરી જાય, પણ પોતાના ધારેલ રસ્તે જ લઈ જાય પાછો. એવું અમુક હોય ને, ઉદયને આધીન ફરી જાય, પવન એવો હોય ને તો ફરી જાય.
હવે શુદ્ધાત્માનો ધ્યેય ના ચૂકાય.
મોક્ષ માર્ગને બાધક આવ્યું એટલે છોડી દેવાનું અને ચાલો પાછા, એ ધ્યેય પર કહેવાય ને. ગમે તેવા કઠણ પ્રસંગોમાં પણ પોતાનો ધ્યેય ચૂકે નહીં એવું હોવું જોઈએ. તમારે ધ્યેય પ્રમાણે કોઈ દાડો ચાલે કે અવળું નહીં કશું, એ તો સહજ થઈ ગયેલું નહીં?
એટલે મહી હેન્ડલ મારવાનું ચાલુ રાખવું પડે.
ચાલુ રાખવું પડે? પણ એ મહીવાળા માને ખરા? તરત જ?
તરત જ.
તરત વાર જ નહીં, એ સારું. જેટલું માને એટલું છૂટા થયાની નિશાની, એટલા આપણે એનાથી છૂટા જ છીએ એ નિશાની. પોતાની લાંચ કશી છે નહીં, લાંચ હોય ત્યારે એ વાત માને નહીં. એની પાસે પોતે લાંચ ખાતો હોય તો એ આપણી વાત માને નહીં. પછી પોતે સ્વાદ લઈ આવે પછી પેલા ના માને. કડવા મીઠા અહંકારના પદમાંથી તમારે ખસવું છે ને, પછી એમાં પગ શા માટે રાખો છો? નક્કી કર્યા પછી બંને બાજુ પગ રખાય ના રખાય, રિસાવાનું ક્યારે બને? જ્યારે કોઈકે કડવું પીરસ્યું હોય ત્યારે. આપણે વિધિ વખતે બોલીએ છીએ કે હું શુદ્ધાત્મા છું, તો પછી શુદ્ધાત્માનું રક્ષણ કરવાનું કે બીજી બાજુનું? અહંકારને જાતે નિરસ કરવો બહુ કઠિન કામ છે. એથી જો કોઈ નિરસ કરી આપતો હોય તો બહુ સારું. એનાથી અહંકાર નાટકીય રહે અને અંદરનું બહુ સારું ચાલે. આટલું બધું નફાવાળું છે તો અહંકારને નિરસ બનાવવા માટે હસ્તે મુખે જ શા માટે ના પીએ? અહંકાર સંપૂર્ણ નિરસ થાય એટલે આત્મા પૂરો. એટલું નક્કી કરો કે અહંકાર નિરસ કરવો જ છે, એટલે એ નિરસ થયા જ કરશે.
પાંચ આજ્ઞાથી આત્માનું રક્ષણ.
અમારી આજ્ઞાને સિન્સિયર રહેવું એ તો મોટામાં મોટો ગુણ કહેવાય. અમારી આજ્ઞાથી જે અબૂધ થયો તે અમારા જેવો જ થઈ જાય ને. પણ જ્યાં સુધી આજ્ઞા સેવે છે ત્યાં સુધી આજ્ઞામાં ફેરફાર ના થવો જોઈએ, તો પછી વાંધો ના આવે. આમ હું શુદ્ધાત્મા શુદ્ધાત્મા તો અહીં બોલો છો, અને ભાંજગડ પડે ત્યારે તું ચંદુનું ઉપરાણું લઉં છું. ખરેખર શું છું?
શુદ્ધાત્મા.
અને ઉપરાણું કોનું લઉં છું?
ચંદુનું. ચંદુનો પક્ષ લીધો.
સમજાયું? ઉપરાણું લઈએ કે ના લઈએ?
હા.
સાત વખત ગાડીમાં બેસાડે અને ઉતારે તને, તે ઘડીએ મોઢું ઉતરેલી કઢી જેવું થઈ જાય. ચેતવું તો પડશે ને, પછી અમે શું કરીએ? ચેતવીએ, ભાઈ ચેતો ચેતો, બિવેર બિવેર.
દાદા, આ બધું સમજવાની ખૂબ જ જરૂર છે.
એક વાઘરીને રાજા બનાવ્યો હોય અને ગાદી પર બેઠા પછી જો એમ કહે કે હું વાઘરી છું, તે કેવું કહેવાય? શુદ્ધાત્માનું પદ પામ્યા પછી બીજું હવે આપણને ના હોય, એના માટે તો અહંકાર ધોડાવવો પડશે. તન તોડ મહેનત કરી નિશ્ચય કરો એટલે ધોવાય જ. હું શુદ્ધાત્મા છું બોલો તો છો, તો પછી એવા જ પદમાં રહેવું છે ને. આવું પદ શાસ્ત્રમાં નથી થયું, એ પદ શી રીતે પ્રાપ્ત થાય? આ પદ જે મળ્યું છે તમને એ અજાયબ પદ મળ્યું છે. માટે એવું સાચવજો, કારણ કે આવું પદ દુનિયામાં ઉત્પન્ન થયું જ નથી ક્યાંય. અરે, આ પદ જે તમને મળ્યું છે ને, તે બધા સાધુઓ, જૈનોને, વૈષ્ણવોને બધાને ભેગા કરે અને તમારું પદ કહે તો એ કહેશે, આવું પદ હોય જ નહીં, એ તો સતયુગમાંય નહોતું. આ તમારું પદ જ કોઈની ધારણામાં ના આવે એવું ગજબ પદ છે, ઊંચું પદ છે. કરોડો અવતારે જે વસ્તુ પ્રાપ્ત ના થાય એ તમને સહેજે પ્રાપ્ત થઈ છે, માટે હવે એનું રક્ષણ કરજો. જય સચ્ચિદાનંદ.